सर्वोपरि श्री हरि सर्वकर्ता तमे छोये अखंड तमने वलगी रहिए ये भी निभाव जो अमटे स्नेह संभार्य आपने बीजी छोड़ीने सर्वे आश हे पूर्ण पुरुषोत्तम प्यारा प्रभु करो तमारो मुझमा प्रकाश भव संभव भीति भेदनम सुख संपद करुणा निकेतन व्रत दान तप क्रिया फलं सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज ने जय बोलो। स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। तमारा विना मने काई नव देशो तमारे विषे मारो जीव लई लेशो तम विना बीजू काई कदिए ना दे
ભક્તો, આજની રવિ સભામાં વાલાવાલા મહારાજને સંભારવા સુકાનંદ સ્વામીના આખ્યાનનો અંતિમ ભાગ આપની આગળ પ્રસ્તુત કરું છું. આપણો હેતુ છે ભગવાનને વિશે જોડાવું, ભગવાનને વાલા કરવા, ભગવાન સંભાળવા. આવું બધું કરીએ ભગવાન સાંભળે, બીજું કરીએ તો ન સાંભળે.
પ્રિય વરહિત કર હે હરિ તમે સદા સુખકર કહું આખ્યાન સુકાનંદનું राजी थजो मुझ पर, तमारो तमारा संतनो राजी पो चाहूं सदाय हूं तो, ऐ वाला राजी पो चाहूं सदाय। राजी पानो बहु भूख्यो छूं, तज राजी पानो बहु भूख्यो छूं, बीजू ना जोइए काय हरिवर मारा मारे, बीजू ना जोइए काय। तमे राजी तो सर्वे राजी, अज राजी तमारा जान, राजी पो मानता आपनो सदा रहूं मगन, तो सदा रहूं मगन।
मगन एटले आनंद मारो।
परात पर पर ब्रह्म हरि मोंघा मारा महाराज, कथा गावूं तव शांतनी, आ सत्संग सेवा काज, जीवन मारू तव मूर्ति रहया छो साथे सदाय, सुख आपो छो एक धारा, उपकार कहया नव जाय तमारा, अजी उपकार कहया नव जाय। पल पल अमहित करवा, पल पल महित करवा सदा तमे छो तत्पर, तमे ज मारो आत्मा छो, तमे ज मारू छो घर। आख्यान रूडू सुकानंद नु सुनो हरि सहु साथ, ज्ञान जीवन मा करता रही, कहो कथा सुख पाथ, तमे कहो कथा सुख पाथ।
वाला भक्तो, एक सुंदर मजानु चरित्र आपनी आगळ प्रस्तुत करवू छे। મેં આ સત્સંગમાં ઘણા એવા જોયા છે કે જેવો શાસ્ત્રમાંથી પોતાને બધું જ મળી જશે, કોઈ સંત ભક્તની આપણે ઓશિયાળ કરવી નહીં પડે, હાથ જોડવા નહીં પડે, એમ અહમના માર્યા માનીને માત્ર શાસ્ત્રમાંથી જ સમજી લેવા માટે મિથ્યા કરતા હોય, ભીણ્યા કરતા હોય, ગોખ્યા કરતા હોય, એવાને સચોટ ઉપદેશ આપતું એક આ ચરિત્ર છે। બહુ જોયા મેં આવા, અને કારણ એનું એટલું કે હું કોઈને હાથ જોડીને એની પાસેથી શીખું નહીં, એમ ઈ વળી કોક દાડો એમ બોલે કે મેં એને આ શીખવાડ્યું હતું, સમજાવ્યું હતું, એ મને ન પોહાય, હે હા સ્વાભિમાની માણસો, હું હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગે ને તું આપે એ મંજૂર નથી। ભગતો એ બધા સામાન્ય ન હોય, સાધુ સંતોના પગ પકડીએ ને હાથ જોડીએ ને દાસ થાય ને કરગરીએ તો એ બધું આપી દે, પણ એમ મને મંજૂર નથી, હું ભિખારી નથી, અહંકારી ખરો। ભગવાનને સંતના ભિખારી થવું સારું, અહંકારી રહેવા કરતા જોજો, કોઈ ભૂલ ન કરતા, અહંકારી સ્વભાવ બહુ ખતરનાક છે। ભિખારી સ્વભાવ તો દયાનું પાત્ર છે, અહંકારી સ્વભાવ તો છે ને દંડનું પાત્ર છે। ભિખારી ભગવાનના ને સંતના થવામાં આપણી આબરૂ નથી જાતી, કોઈનો કુરાજીપો નથી થતો. લાભ હિ લાભ હૈ, ક્યુકે વહ વાસ્તવિકતા હૈ. પણ અહંકારી થવામાં તો નરી બિન વાસ્તવિકતા છે. સુખાનંદજી સ્વામીની વાત તો અલૌકિક છે, એ એના નિજ અનુભવ ઉપરથી વાતો કરે છે. સુખાનંદ સ્વામીની વાતો પોતાના જીવન ઉપરથી પ્રેક્ટિકલ કરેલી, મુમુક્ષુને ઉપયોગી થાય એવી અને શ્રીજી મહારાજની પોતે સાંભળેલી અદ્ભુત વાતોનો સુખાનંદ સ્વામીના જીવનનો જે સ્વાદ છે એ કંઈક અલૌકિક છે. એકવાર થોડા સાધુ બેઠેલા, સુખમુનિ પણ બેઠેલા, અરસ પરસ વાતો થતી હતી, હવ હવની કાંઈક ને કાંઈક વાત કરતા હતા. કોઈની નિંદાની નહીં, પણ પોતાના આધ્યાત્મિક જીવનના વિકાસની, પોતાના અંગની અભિવૃદ્ધિની, પોતા પર મોટા સાધુની કરુણા થઈ હોય એની. સંતો ભેલા થાય ને ત્યારે આવી વાતો કરે સ્વ વિકાસની, કોઈની ટીકા નિંદા ખોડલી એવું નહીં, સમજવાની વાત. એક સાધુએ સુખમુનિને કહ્યું કે સ્વામી, શાસ્ત્ર કાળે કરીને સમજાય છે. ખરેખર સ્વામી, શાસ્ત્ર કાળે કરીને સમજાય છે. તમને કેમ એવી ખબર પડી ગઈ કે શાસ્ત્ર કાળે કરીને સમજાય છે? જુઓ સુખ સ્વામી, પહેલા આગળ મોરે મને ગોપાલ સ્વામીએ કહ્યું હતું કે તું ગીતા ભણ, ત્યારે મેં ગીતા ભણવા માંડી સ્વામીને કહેવાયથી. તે કેવળ વાંચી જાઓ, પણ કાંઈ સમજાય જ નહીં ને. હો સુખ સ્વામી, કાંઈ ન સમજાય માળું. હવે તમારે કેમ થાય છે? હવે તો સુખ સ્વામી અક્ષરે અક્ષર સમજાય છે, અક્ષરે અક્ષર. હો સ્વામી, માટે મને એમ જણાય છે સ્વામી, જે શાસ્ત્ર કાળે કરીને સમજાય છે. ત્યારે સુખ સ્વામીએ કહ્યું છે, હા બરાબર તમે સમજ્યા છો, શાસ્ત્ર કાળે કરીને જ સમજાય છે, એકદમ નથી સમજાતા. એના ઉપર હું તમને મારી વાત કહું સ્વામી, શ્રીજી મહારાજ ધરતી ઉપર પ્રગટ પ્રમાણ હતા, અમે એની ભેળા રહેતા હતા, મહારાજ અમને વાતું કરતા હતા, અમે એ વાતું સાંભળી લખી હો અંતરમાં ઉતારી, એના મેં વચનામટ લખ્યા ને શોધ્યા અને વાંચ્યા, તોય કાંઈ સમજાણું નહીં. કોણ બોલે છે? સુખમુનિ વાતું કરે છે. મહારાજના મોઢેથી વાત સાંભળી, અમે લખી વાંચી, એના વચનામત શોધ્યા કર્યા, પણ કાંઈ સમજાણું નહીં. કેવા નિખાલસ!
સુખ સ્વામી જેવી નિખાલસતા ભાગ્યે જ કોઈમાં હોય, આવા સંતને જાણશો માં ભૂલમાંય નાના કોઈ.
આવાને ભૂલમાંય નાના નો માનવા. આપણા સંતોમાં ઘણા સાધુ બહુ નિખાલસ છે, પોતાની જોક્સ કરતા હોય, હાવ નિખાલસ, નિષ્કપટ અંતરથી વાત કરતા હોય, કોઈ રમિત નહીં, કોઈ કપટ નહીં, કાંઈ નહીં, ભલા ભોળા ને સીધા સાધુ, જેવા અંદર એવા બહાર. શીખવા જેવું છે એમાંથી, કેમ જેને વ્યર્થ મોટાઈ જોતી નથી. આ સત્સંગમાં મોટા ભાત આવું નથી. આ નિખાલસતાનો ગુણ કહેવાય, નિર્માનીપણાનો ગુણ કહેવાય, દાસ થઈને રહેવાની જ એના દિલમાં એક ચીવટ છે, ગાંટી પડી ગઈ છે કે આપણે મોટા થવું નથી, નાના જ રહેવું, ભલે બીજા મોર થઈ જાય મોટા, હવાત ભલે લેતા, લાગે ભોળા, બુદ્ધિ ઓછી લાગે, ખબર ન પડતી હોય વ્યવહારિક કે બીજી ત્રીજી એવી ચોજાળી બુદ્ધિ નહીં, પણ ઝીણી બુદ્ધિ બહુ, કે ભલે જાતા મોટેપના લોંદા લેવા, આપણે સાના માને આપણામાં કાંઈ નથી એમ કરીને પીડ્યું રહેવું, કોઈની ખબર નહીં પડે ને એ તરી જાહે, અને બીજા કોઈને ખબર નહીં પડે ને ક્યાંક ઘૂંસી જાહે, ગરી જાહે અને ભૂંડાઈને મરી જાહે. માયાની તો બહુ વિચિત્રતા છે, એમાં ભલ ભલા, રાગવાળા, આગ્રહવાળા, દુરાગ્રહવાળા ફસી ગયા, અટવાઈ ગયા, મૂંઝાઈ ગયા, ફેલ થઈ ગયા, પણ સુકાનંદ સ્વામી જેવા જે નિર્મળ હરિભક્તો, નિર્મળ સંતો બેઠા બેઠા નિખાલસ દિલની વાતું કરતા હોય, જ્યાં કેવળ પોતાના દોષ જ જોવાતા હોય, જ્યાં કેવળ પોતાની ખામીઓની ચર્ચા થતી હોય, અને એમાંથી કેમ ઉગરવું એવી જ્યાં યુક્તિઓ શોધવામાં આવતી હોય, એ સત્સંગને લાખ લાખ વંદન છે. આ સુકાનંદ સ્વામી થોડાક સાધુ બેઠા બેઠા જે સત્સંગ કરે છે, ભાઈ ભાઈ કેવી અદ્ભુત વાતો કરે છે. સુખ સ્વામી કે વચનામૃતમાં મને કાંઈ સમજાણું નહીં હો સંતો. પછી ગોપાલ સ્વામીએ વચનામૃતમાંથી સમજાવીને કહ્યું છે, સંતો વાંચો આ વચનામૃત, જો આ વચનામૃત કેવી સરસ મહારાજે વાત કરી છે. સંતો આવી વાત તો કોઈ શાસ્ત્રમાં નથી, આપણે ઘરે મહારાજની કરેલી વાતો તો અલૌકિક છે. તે કઈ વાતો? તો ધર્મની વાતો, જ્ઞાનની વાતો, વૈરાગ્યની વાતો, ભગવાનના મહિમાની વાતો, ઉપાસનાની વાતો, જીવની વાત, ઈશ્વરની વાત, માયાની વાત, હો અન્વયપણાની, વ્યતિરેકપણાની, એવી અનંત વાતો છે વચનામૃતમાં. જો આમાં આ છે, આમાં આમ છે, એમ વચનામૃતમાંથી વાંચી વાંચીને ગોપાલ સ્વામી સમજાવ્યું અને કહ્યું કે મહારાજે વાતો તો આવી બહુ કરી છે, અને મહારાજે વાતો કરી છે એવી તો કોઈ શાસ્ત્રમાં નથી. આમ ગોપાલ સ્વામીએ વચનામૃતમાંથી વાંચી વાંચીને સમજાવ્યું, ત્યારે આ બધી વાતો ગોપાલ સ્વામીના મુખથી સમજાણી. એટલે શાસ્ત્ર કાળે કરીને સમજાય છે એક વાત તો સાચી, પણ બીજી વાત એ સાચી કે સંત પાસેથી જ સમજાય છે. સંતો એ વાત અમે લખી હતી પણ એવી સમજાણી નહીં, માટે એ કાળે કરીને વાત સમજાય છે, તે પણ મોટા પાસેથી જ સમજાય છે, અને એમાંય મોટાનો વિશ્વાસ હોય તો સમજાય છે, એમાંય અંતરદૃષ્ટિ હોય તો એને તરત સમજાય છે, એટલી વિશેષતા. ત્યારે સાધુએ પૂછ્યું, હે સુખ સ્વામી, અંતરદૃષ્ટિ તમે બોલ્યા, તે અંતરદૃષ્ટિ રાખવાની બારખડી તે શું છે? અંતરદૃષ્ટિ રાખવાની બારખડી, હવે પ્રથમ માણા ભણવા બેસે ને ત્યારે કકો બારખડી પહેલી એને આવે, એટલે અંતરદૃષ્ટિ રાખવી હોય એનો પાયો હું? ત્યારે સુખ સ્વામી કહે, જે ક્રિયા કરવી તે વિચાર કરીને દેહ ઇન્દ્રિયાદિકથી જુદા પડીને હું તો એનો જાણનારો આત્મા છું, એમ જુદા પડીને સર્વે ક્રિયા કરવી, પણ કોઈ ક્રિયામાં એ વિચાર ભૂલીને દેહ ઇન્દ્રિય રૂપ થઈને કોઈ ક્રિયા કરવી જ નહીં, ને ક્રિયા કરવી તે ઉત્થાન ઓળખીને કરવી, પણ સંકલ્પ ભેળા ભળવું નહીં, એમ ઉત્થાન ઓળખીને જાણપણામાં રહીને સર્વે ક્રિયા કરવી, એ જ અંતરદૃષ્ટિ રાખવાની બારખડી છે. બોલો, આ બારખડી અંતરદૃષ્ટિ શું? ભગવાનના સ્વરૂપમાં જોડાવું એને અંતરદૃષ્ટિ કહેવાય, અને એ સિવાય તો ષટચક્ર દેખાય, આત્મા દેખાય, બધું દેખાય તોય બાહ્ય દ્રષ્ટિ છે, ધામ દેખાય તોય, તેજ દેખાય તોય, મૂર્તિની સ્મૃતિ એ જ અંતરદૃષ્ટિ છે. પછી આત્મામાં રાખો મૂર્તિ કે બારણે મૂર્તિ રાખો, પણ મૂર્તિ સંભાળવી એ અંતરદૃષ્ટિ, અને એનો પાયો આ કીધો, એ સર્વે ક્રિયામાં હું આત્મા છું એમ સમજીને જ ક્રિયા કરવી, હું આ દેહાદિક ઇન્દ્રિયાદિકનો જાણનારો છું, પણ એ નહીં, જાણનારો અને જાણવા યોગ્ય બે જુદું છે. સમજાણો? સાંભળ્યું તમે? જાણવા યોગ્ય, જ્ઞાતા ને જ્ઞેય અલગ આવે, આ બધું જ્ઞેય છે અને હું તો એનો જ્ઞાતા છું, અલગ છું એમ સમજીને બધી ક્રિયા કરવી, આ અંતરદૃષ્ટિ રાખવાની બારખડી છે. જબર વાત કરી આવી સુખ સ્વામીની, મુમુક્ષુને ઉપયોગી બહુ વાતો છે. થોડી થોડી સાંભળતા જઈ મજા આવશે. શ્રીજી અને સંતની મરજીમાં રહેવાનો જેને સ્વભાવ, એવા સુકાનંદ સ્વામી માં સહને રહેતો ભાવ, સત્સંગમાં નાના મોટા હવને રહેતો ભાવ. હરિ હરિજનની કૃપાથી શ્રોત્રિય સુકાનંદ બ્રહ્મ સ્થિતિને પામીને પામ્યા તા પરમાનંદ. જે જે સુકમુનિ બોલતા તે સત્ય થાતા વચન, રામ ભટ્ટનો ઉદ્ધાર કર્યો તે કથા કહું પાવન. એક સમયે સુકમુનિ સંત મંડળ સાથે ઠાસરા ગામમાં પધાર્યા હતા અને ત્યાં મંદિરની આગળ હકડાટ ઘણી હતી, તેથી ત્યાં વૈષ્ણવ મંદિરના પુરાણી રામભટ્ટ હતા. તેમણે સ્વામીને રાજી થઈને મંદિરની આગળ માર્ગનો ચોક કાઢી આપ્યો. એ રામભટ્ટે આ જગ્યા રાખો હકડાશ માટે. તેથી સ્વામીએ એમના ઉપર પ્રસન્ન થઈને કહ્યું કે તમે સત્સંગી થાવ. ત્યારે રામભટ્ટ કે અંત સમયે તેડવા જો આવો ને સ્વામી તો સત્સંગી થાવ. જાઓ રામભટ્ટ જાઓ, અંતકાળે તમને તેડવા આવીશ. બસ રાજી ને હવે થાવ સત્સંગી. હારો તાર સ્વામી તો લ્યો કંઠી બાંધી દો. વૈષ્ણવ હવેલીના પુરાણી સુકાનંદ સ્વામી પાસે ઠાસરામાં કંઠી બંધાવે છે. વચન લઈને ધામમાં લઈ જવાનું વચન લઈને સ્વામીએ કંઠી બાંધી પુરાણી સત્સંગી થઈને ઘેર ગયા. પછી સ્વામી સંતોને કે સંતો જોયું ને વૈષ્ણવ મંદિરના પુરાણી છે, છતાં આપણી મુશ્કેલી સમજી ગયા. આપણી મુશ્કેલી સમજી આ ડાયા માણસ કહેવાય. આપણને જગ્યા આપી ન છૂટે ન આપે, એમાંય આવા કોઈક સંપ્રદાયના પુરાણી કે વક્તા પૂજારી કે આવા આગેવાન હોય ને એ તો હામા સંપ્રદાયને હરીફ બાને આપવાનું કોરે રહ્યું, વિઘન કરવામાં મોરે રે. પણ આ રામભટ્ટ તો બહુ ડાયા, બહુ હારા. આમ વખાણ કર્યા સુકાનંદ સ્વામીએ રામભટ્ટના જીવનમાં કામ એવા કરવા કે પછવાડેથી સાધુ સંતો આપણા વખાણ કરે. આપણે વખાણની જરૂર નથી, પણ રાજીપો એને કહેવાય પાછળથી વખાણ કરે એને. આપણે મોઢે વખાણ કરે ને એમાં ક્યારેક રાજીપો ન પણ હોઈ શકે, મલમપટ્ટી હોઈ શકે, પણ પાછળથી જે બીજાની આગળ આપણા વખાણ થતા હોય એ સાચો રાજીપો હોય. અને એવો રાજીપો લેવાની હવે ઈચ્છા રાખવી. એ વાત આગળ આવે છે, એનું તાત્પર્ય અહીં કહી દઉં કે ભગવાનને ભગવાનના સંતો ભક્તોને એવા રાજી કરવા કે આપણી ગેરહાજરીમાં એ આપણા બે મોઢે ગુણ ગાય, પણ એવા રાજી ન કરવા કે આપણે મોઢે જ આપણા ગુણ ગાય અને પાછળથી એક શબ્દ ન બોલે. બે રાજી બમ્પિયર છે, આપણને મોઢે વઢે, કોઈ દી આપણા વખાણ ન કરે, પણ આપણે ન હોય બીજા બધા બેઠા હોય ત્યારે આપણા બહુ વખાણ કરે. એવા રાજી કરવા મહારાજને, મોટા સંતોને એવા રાજી કરવા. આમાં બહુ ઊંડાણ છે આ વાતમાં. આ વાત શ્રીજી મહારાજની છે, શ્રીજી મહારાજની કરેલી વાત. સુકમુનિને જેને મોઢે વખાણ કરવા પડતા હોય એ વાત, અને જેને કોઈ દી મોઢે આપણે મલમપટ્ટી ન કરવી પડતી હોય અને પાછળથી આપણે એના વખાણ કર્યા વગર રહી ન શકતા હોય એ પાત્ર જ અનોખું હોય. અને આપણે એને મોઢે વખાણ કરીએ તો એને ન ગમે, એટલે પછવાડેથી આપણે વખાણ કરવા પડતા હોય એ કેવા પાત્ર હોય મને કયો. લ્યો જેને મોઢે વખાણ કરી અને મોઢે વખાણ કરવામાં આપણું મન સંકોચ પામે અને એમ થાય કે એના વખાણ કરશું ત્યાં નહીં ગમે, એ બેઠા છે, પછી વાત એ ન હોય તારે, પછી એ ન હોય ત્યારે એના વખાણ બહુ થાય. અને ઘણાનું તો એવું હોય, એ સાંભળે છે ને વખાણ કરો સારું લાગશે, એટલે એના સાંભળતા જ વખાણ થાય, એ ન સાંભળે ત્યારે ન થાય, બિલકુલ ન થાય. એ રાજીપો અને ઓ રાજીપો, એનો બેનો તફાવત સમજ્યો. એટલે શ્રીજી મહારાજે સુખમુનિને એમ કહેલું કે પછવાડેથી મોટા વખાણ કરે એમ જીવન જીવવું, આપણા મોઢે મોઢ મોટા વખાણ કરે એમ જીવન ન જીવવું, આપણી ગેરહાજરીમાં આપણા ખૂબ વખાણ કરે એવું જીવન જીવવું. એટલે કે મોટાઓને ક્યારેય મનમાં એમ ન થવું જોઈએ કે આને વખાણની પ્રશંસાની માનની ભૂખ છે, હાલો થોડી ભૂખ મટાડીએ. એવું મોટાના અંતરમાં થવું ન જોઈએ આપણે પ્રત્યે, એવી અર્થગંભીર વાત છે, ઊંડી વાત છે. જો રામભટ્ટ ગયા પછી વખાણ્યા, હો બહુ વખાણ્યા, પછી તેમને અંત સમયે શ્રી હરિને લઈને સુખ સ્વામી તેડવા આવ્યા હતા અને કહ્યું કે ચાલો અમે તેડવા આવ્યા છીએ. પછી પુરાણી રામભટ્ટ હવને કહે, આ સુખ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને લઈને મને તેડવા આવ્યા છે, હું અક્ષરધામમાં જાઉં છું, એમ કહીને તેણે દેહ છોડ્યો. ધન્ય ઠાસરાના રામભટ્ટ, ગજબની વાત છે. રામભટ્ટ નીકળ્યા સમજણા, ખાટી ગયા કલ્યાણ, હરિ હરિજનને રાજી કરે એ જ સાચો સુજાણ. બાકી હું સુજાણ, અજાણી કહેવાય. હરિ હરિજનને જે રાજી કરે એ જ સાચો સુજાણ. જગમાં ભગત અતિ ઘણા, આખું જગત ભગત થી ભર્યું છે. જગમાં ભગત અતિ ઘણા, પણ સમજો નીકળે કોક. સરોવર બહુ છે પણ કમળ હોય એવા સરોવર કોક, બરોબર. હાથી તો બહુ છે પણ જેના માથામાં હાચા મોતી હોય એવા હાથી કોક. ઘરો ઘર સ્ત્રીઓ છે પણ સતી તો કોક ઘરમાં હોય, એમ ભગતનો તો પાર જ નથી પણ હમજણા ભગત કોક હોય, એવી વાત છે. જગમાં ભગત અતિ ઘણા, પણ સમજો નીકળે કોક. બાકી તો વ્યવહાર પડતા હોય મેલા જેવા પોક. તમારે વ્યવહાર પડ્યો નથી કે તમારે દુઃખ આવ્યું નથી, આઘાર્યો તો શાંતિ. ધોરાજી વાળા મોહન પ્રસાદ સ્વામીએ મંદિર કરેલું ને મને કથામાં બોલાવેલો તો ગયો તો. પછી એક ભગત આવ્યા, એને મેં જોયા વર્ષો પહેલા, મેં એમને ક્યાંક સાંભળેલા જોયેલા, એટલે મેં વખાણ કર્યા કે આ ભગત બહુ સારા છે. મને કે બહુ સારા, સમજ્યા, દર્શન કરીએ તો મને કહે છે ને અક્ષરધામ મળે એવા ભગત છે, સમજ્યા. મેં કીધું આ તો બહુ સારા, પણ મને કહે જો વ્યવહાર પાડીને તો મોત થાય, મને કહે. એવું બોલ્યા, એ કે દર્શન કરો ધામ મળે એવા ભગત, પણ જો એને યારે વ્યવહાર પાડ્યો મરી ગયા કે પછી જીવતા ન જ આવવા દે. લ્યો ભગત ભગતની તો કેટલી ભાત છે. જગમાં ભગત અતિ ઘણા, પણ સમજો નીકળે કોક. બાકી તો વ્યવહાર પાડતા હોય મેલા જેવા પોક. સત્સંગી તો કરોડો છે, સમજણા એમાં કોક. સુખ દુઃખમાં કદી અડે નહીં એવાને હર્ષ ને શોક. ધન ધન એવા વીર પુરુષોને કહો, હર્ષ ને શોક ની જેને આવે નહીં એડગી પાનબાય, આવાય ગણાય છે. પર મુશ્કેલીને ટાળવા આ
આપે ધન ધરા ને ધાન, અંતે પામે તે કલ્યાણ ને, જીવતા પામે છે માન.
બીજાની મુશ્કેલી ટાળવા માટે જે આવું બધું આપી દે, જીવતા એને બહુ માન સન્માન મળે ને અંતે અક્ષર ધામ મળે.
સુખ સ્વામી જેવા સંતને રાજી કર્યા જો જરાક, મહા મહેનતે જે ન મળે તે ધામ મળ્યું ફટાક.
બ્રહ્માદિ ભીર દુર્લભમ એમ લખ્યું છે. એ ધામ જેવું તેવું નથી, એ સુખ સ્વામીની કૃપાથી રામ ભટ્ટને તત્કાળ પ્રાપ્ત થયું છે.
સુખ સ્વામી કહે હેત કરી રે, મને વાત કરતા શ્રી હરિ રે.
સુખ સ્વામી કહે હેત કરી રે, વાત કરતા શ્રી હરિ રે.
કોઈ રીતે હરિ ભક્ત સહી રે, તેને કદી કોચવવા નહીં રે.
કોઈ રીતે હરિ ભક્ત સહી રે,
સાચા હરિ ભગત છે,
તેને કદી કોચવવા નહીં રે.
કોઈ રીતે હરિ ભક્ત સહી રે, તેને કદી કોચવવા નહીં રે.
કોઈ રીતે હરિ ભક્ત સહી રે,
હોય ભક્ત નાના કેવળી મોટા રે,
હોય ભક્ત નાના કેવળી મોટા રે.
તેને દુખ વે મોટા કે છોટા રે,
તેને દુખ વે મોટા કે છોટા રે.
સ્વામી કહે હેત કરી રે, મને વાત કરતા શ્રી હરિ રે.
સુખ સ્વામી કહે હેત કરી રે, મને વાત કરતા શ્રી હરિ રે.
હરિ રે
સુખ સ્વામીને આવી મહારાજે વાતો કરેલી. વળી સુખ સ્વામી કહે સત્પુરુષ ઉપર હેત હોય તે કેમ જણાય? સાચા સાધુ સાથે હેત હોય તે કેમ જણાય? એની પરીક્ષા શું? એમ બોલીને પછી બોલ્યા તો શાંતાનંદ સ્વામી ગોપાલન સ્વામી પાસે ખરડો લાવ્યા લખાણ કરી. તે સ્વામીએ ખોટો કરી નાખ્યો, નથી બરોબર. પછી શાંતાનંદ સ્વામી ફરી વાર લખીને લાવ્યા. ગોપાલ સ્વામી કે આવડતું જ નથી તમને, નથી બરાબર, જાઓજો, ખોટો કરી નાખ્યો. વારે વારે ખોટો કરી નાખ્યો ને સભામાં વિઢ્યા. ક્યાં વિઢ્યા? સભામાં. તથા અપમાન કર્યું, સભામાં અપમાન કર્યું, તો પણ શાંતાનંદ સ્વામી મૂજાણા નહીં, દુઃખ લગાડ્યું નહીં. ત્યારે ગોપાલ સ્વામી કહે હવે હેત થયું. અદભુત વાત છે કે હવે હેત થયું. તેમ મોટા ઉપર હેત હોય તો ખમાય. હવે સાંભળજો બહુ સર, મોટા ઉપર હેત હોય તો ખમાય, અને જો ખમાય તો પ્રકૃતિ ટળે, સ્વભાવ ટળે, વાસના ટળે, માન ટળે. મોટા ઉપર હેત હોય તો ખમી શકાય. અપમાન, ભીહણ, નિયમનો ભીડો, માણાનો ભીડો, અગવડતા સગવડતા બધું ખમાય, અને એવું બધું ખમી ખાઈ તો જરૂર પ્રકૃતિ ટળે, વાસના બળે, સ્વભાવ ટળે, કુટેવો ટળે, સુધારો થઈ જાય આપણા. ને મોટાના રાજીપાથી તો જેવો તેવો જીવ હોય તે પણ બળિયો થઈ જાય. સાંભળી લેજો, મોટાના રાજીપાથી તો એ જેવો તેવો જીવ હોય તે પણ બળિયો થઈ જાય, ને તત્કાળ સુખ મળે છે. સુખ મુનિ ની અનુભવાત્મક વાતો છે, જગાડી દે મારો તમારો આત્મા, એવી આ વાતો છે. માટે જેને ભગવાન પ્રધાન હોય ને જેને અખંડ ભગવાન સાંભળતા હોય એવા સાધુ હોય તેના સંકલ્પે એમ થાય, બધાના સંકલ્પે નહીં. જેને ભગવાન પ્રધાન હોય એટલું નહીં, ઉપરી એક લક્ષણ ઉમેર્યું કે જેને અખંડ ભગવાન સાંભળતા હોય એવા સાધુ હોય તેના સંકલ્પે એમ થાય, તત્કાળ જેવો તેવો સુધરી જાય. તથા કોઈ બીજા પાસે તે એમ કહે છે, એવા મોટા સાધુ કોઈ બીજા પાસે એમ કહે છે આ સાધુ બહુ સારો છે તથા આ હરિભગત બહુ સારો છે, એમ ક્યાંક એ સાધુ બોલ્યા હો, એમ રાજી થાય તો તેનો જીવ બહુ રૂડો થઈ જાય. આને રાજીપો કીધો. કોક બીજાની પાસે આપણા વખાણ કરે ને કોક, એ રાજીપો કહેવાય. અને આપણે મોટે મોટે વખાણ કરે એ રાજીપો ખરો, પણ કદાચ એ આપણને માન પણ આપ્યું ગણાય. રાજીપો જ આપ્યો એવું બહુ આંકી લેવા જેવું નહીં, પણ આપણી ગેરહાજરીમાં જે આપણને હારા કે વખાણે એ શુદ્ધ રાજીપો કહેવાય. મોટાનો અદ્ભુત વાત છે. એમ રાજી થાય, કહેતા આપણે ન હોય ત્યારે આપણા મોટા વખાણ કરે એમ રાજી થાય તો તેનો જીવ બહુ રૂડો થઈ જાય. ને મોટા સાધુ હોય ને તે એમ જાણે છે. હવે જોજો, હવે બોલવા બોલવાની વાત નથી, હવે મનની વાત છે, ખાલી અંતરમાં. મોટા સાધુ હોય એ એના હૃદયમાં એના મનમાં એમ જાણે છે આ સાધુ બહુ સારો છે, આ પાર્ષદ બહુ સારો છે, આ સાધક બહુ સારો છે, આ મુમુક્ષુ બહુ સારો છે, આ સમર્પિત બાપા બહુ સારા છે, આ હરિભગત બહુ સારા છે, આ બહેનો બહુ મર્યાદાવાળા ધર્મવાળા સારા છે, આ હરિભગત બહુ સારો છે, આ ગામના સત્સંગી બહુ સારા છે, એમ જો મોટા સાધુના દિલમાં થયું, દિલમાં હો, તો તેનો જીવ બહુ સારો થઈ જાય. બોલો, એને બહુ ફાયદો થાય. અને મોટા સાધુના મનમાં જો એમ થયું કે આ હારો નથી, આ બરાબર નથી, એમ જો એના મનમાં થા થા કર્યું તો એનો જીવ દિવસે દિવસે ઉતરી જાય છે, તો એનો જીવ દિવસે દિવસે ઉતરી જાય છે, ધોવાઈ જાય, સાફ થઈ જાય એનું સુકૃત. બોલો, માટે મોટાના દિલમાં હંમેશા આપણા પ્રત્યે એમ રહેવું જોઈએ કાં તો બહુ સારો છે એવું વર્તન રાખવું તો ફાયદો છે. અને મર્યા આ સત્સંગમાં તો ફાયદાનો વેપાર નથી, નુકસાનનો વેપાર નથી. અને મહારાજે મોટાએ આશીર્વાદ એ બહુ આપ્યા છે ને, સોખી સટાક વાત કરીને શાપય ઘણા ઠપ કર્યા છે, બધું ભોગવવું પડે સુખ ને દુઃખ. આ સત્સંગમાં મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી જેવા, પર્વતભાઈ જેવા, દાદા ખાચર જેવા, મોટી બા લાડુબા જેવાય છે, અને કાળ નેમી રાહુ ને રાવણ જેવાય હોય એમ શ્રીજી મહારાજના શબ્દ છે. આમાં જ રોળાનંદ હતા, આમાં જ નિર્વિકલ્પાનંદ હતા, આ નંદની પંક્તિમાં જ ભેળા પત્તર લઈને જમતા છે ને. અદભુત સત્સંગ. જો આપણને મોટા એમ માન્યા કરે વારે વારે કે આમાં કાંઈ છે નહીં, આ બરાબર નથી, એમ મનમાંથી આ કર્યું હો, બોલ્યા નથી, એના મનમાં એવું થા થા કરે છે વારે વારે, આપણું જીવન જોઈ, આપણી વાણી જોઈ, આપણો વ્યવહાર જોઈ, આપણું વર્તન જોઈને એને દિલમાં વારે વારે એમ થયા કરે આ બરાબર નથી, આ સાધુ આ પાર્ષદ બરાબર નથી, આ સાધક ભગત મુમુક્ષુ આ બાબા હરિભગત આ ડોશ્યુ બરાબર નથી, તો ઉતરી જવાય હાવ થોડે થોડે જાતા, કઠણાઈ બેસી જાય. માટે સાવધાન રહેવું. મોટા મોટા સંતો ભક્તોને આપણા પ્રત્યે ક્યારેય એવું ન થવું જોઈએ કે આ બરાબર નથી, બહુ સારા છે એમ જ થવું જોઈએ, એવું જીવન જીવવું. અને આના ઉપર સુખસ્વામીએ પોતાની વાત કરી, જે મને મહારાજે વાત કરી હતી. સુખસ્વામી કહે છે, મને મહારાજે વાત કરી હતી જે મોટા વાંસેથી વખાણે તેમ મોટા સાથે હેત રાખવું. મોટાને મોઢો મોઢ વખાણવા પડે એમ મોટા હારે હેતને જોડાણ ન રાખવું, મોટા વાહેથી વખાણે એમ મોટા હારે હેત રાખવું. ગૂઢ વાક્ય છે આ. તથા ભગવાન સંભાળતા હોય તેવા સાધુનો પક્ષ રાખવો ને ગુડિયું ન વાળવું. ભગવાન સંભાળતા હોય, ભગવાનમાં હેતવાળા હોય, સાધુ સંતોમાં હેતવાળા હોય એવાનો પક્ષ રાખવો, તથા તેને કોઈ દિવસ દુખવવા નહીં. એવી રીતની કેટલીક વાત મને મહારાજે કરી હતી એમ સુખ સ્વામી કહેતા હતા. મહારાજ ભેળા રહેતા હતા, મહારાજ એને વાતો કહેતા હતા. એ વાતો સુખ સ્વામી સત્સંગને ક્યારેક ક્યારેક પીરસતા હતા. એક મજા હતી સુખ સ્વામીના જીવનકાળ દરમિયાન, ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા પછી સુખ સ્વામી આ ધરતી ઉપર 4 દહકા રહ્યા, અને 4 દહકા સુધીની આ સત્સંગની 1-2 પેઢીઓ ફરી જાય 4 દહકા. એને સુખ સ્વામી મહારાજની મુખોન્મુખ સાંભળેલી વાતોની લાણી લૂંટાવતા ત્યારે કેટલો આનંદ થતો હોય. મને મહારાજે આમ કીધું તું એમ કહીને વાત કરે એનું વજન બહુ વધી જાય. આવી વાતો સુકાનંદજીને શ્રીહરિ કરતા નીત, એવી સુકાનંદજી ઉપરે શ્રીહરિને હતી પ્રીત. આવી પ્રીતિ પ્રાપ્ત કરવા મથી 1 કોટી જન્મ, તોય આવો રાજીપો મળવો જાણજો ઘણો અગમ. મહારાજનો સુખમુનિ ઉપર જે રાજીપો હતો એવો થોડે દાખલે મળે નહીં ભાઈ. હવે એક વાત સમજવા જેવી છે, ખાસ કરીને ચેલકાઓને. સુખમુનિના જીવનની અદ્ભુત વાત છે. હરિપ્રિયદાસજી સ્વામીના ચોપડાની છે. એકવાર સ્વામી બાબરિયાવાડીમાં વાંગધરા ગામ પધાર્યા હતા. સુખ સ્વામી હારે સંત મંડળ હતું. આ વાંગધરા ગામમાં આહિર આના ભગત નામે એક હરિભગત રહેતા હતા. શ્રીજી મહારાજની નિષ્ઠાવાળા બહુ સારા હરિભગત. સુકાનંદ સ્વામીને પોતાને ગામ વાંગધરા આવ્યા જાણીને આનો ભગત બહુ રાજી થયો, આહિર હતો. અને સુકાનંદ સ્વામીને કહેવા માંડ્યો કે સ્વામી સ્વામી તમે પધાર્યા, અમારે આનંદનો પાર નથી. ઓહો હો સુકાનંદ સ્વામી તમે આવ્યા અમારે ગામ, તમે તો શ્રીજી મહારાજના હજૂરી છો. હે કે તમે તો શ્રીજી મહારાજના હજૂરી કહેવો. સ્વામી હમણાં અહીં રહો, અમને કથા વાર્તાનું સુખ આપો. સ્વામી અહીં રોકાવો, તમને દૂધે નવરાવશું સ્વામી. ત્યારે સુકાનંદ સ્વામી બોલ્યા, આના ભગત સમયો નજીક આવ્યો છે વડતાલનો, માટે સમયે જવું છે. આનો ભગત કે સ્વામી ક્યાં તો તમે રહો જ છો ને, અમારે ઘેર તમે ક્યાંથી પધારો સ્વામી, માટે હમણાં રોકાવ સ્વામી, હમણાં રોકાવ. સુકાનંદ સ્વામી સમજ્યા એનો ભાવ. સુકાનંદ સ્વામીએ રોકાવાની અનુમતિ દર્શાવી, ઈચ્છા જણાવી. પરંતુ સાથે તેમના શિષ્ય હતા ને, એ કે સ્વામી ગમે તેમ કરો છતાં અમે રોકાઈશું નહીં. શું અમે સમયે ગયા વિના રહેશું? આવું બોલી ગયા. બોલ્યો હરિભગત સાંભળે એમ બોલી ગયા. ચેલા વિફર્યા.
ચેલા અતિશે જ્યારે વિફરે રે ત્યારે આવી જ ભાષા વાપરે રે. ચેલા અતિશે જ્યારે વિફરે રે ત્યારે આવી જ ભાષા વાપરે રે.
ત્યારે આવી જ ભાષા વાપરે રે.
ત્યારે આવી જ ભાષા વાપરે રે.
તેને મોટા કરે છે સહન રે, પણ શ્રીહરિ કરે છે વિઘન રે.
તેને મોટા કરે છે સહન રે,
મોટા સાધુ તો ખમી ખાય
કરે છે વિઘન રે.
પણ બાપા નો ખમે એ દંડ દઈ દે તરત જ.
મોટા સંતનું ધાર્યું કરે હરી રે, ધાર્યું બીજાનું થાય નહીં જરી રે.
મોટા સંતનું ધાર્યું કરે હરી રે, ધાર્યું બીજાનું થાય નહીં જરી રે.
તેને રાજીપાનું નહીં તાન રે,
જેને રાજીપાનું નહીં તાન રે,
જેને રાજીપાનું નથી તાન રે.
ભાન રે, નોય વિવેક કે ભાન રે.
સાધુ મન મુખી થાય રે, તે તો પાછળથી પસ્તાય રે.
સાધુ મન મુખી થાય રે, તે તો પાછળથી પસ્તાય રે.
માટે સમજો સમજો સાને રે, રહેજો મરજીમાં સાવધાને રે.
માટે સમજો સમજો સાને રે, રહેજો મરજીમાં થઈ સાવધાને રે.
સુકાનંદ સ્વામી જેવા શ્રીજી મહારાજના હજુરી સાધુ એનો હરિભગતને મહિમા પારાવાર છે, પણ હારે નેનારાને સમયનો મહિમા છે. એટલે એને વળતાર જવું, એને એમ નથી થતું કે આપણા ગુરુ છે એ કેમ કરવું જોઈએ, એમની મરજીમાં રહેવું જોઈએ. અમે સમય ગયા વગેરે રહેશું? હા પાડો છો તારી ભગતને? સુખ સ્વામીને એમ થયું, ભારે કરી આ હરિભગત બેઠા છે અને આ ઉતાવળા થઈ ગયા સમયમાં જવા, હવે એનું કરવું. આમ ગુરુ શિષ્યનો સંવાદ સાંભળી બોલો હરિભગત સમજી ગયો. બોલો, આવી સાધુની પોતાના ગુરુ પ્રત્યે મનસ્વીને ઉદ્ધત વાણી સાંભળીને આના ભગત સમજી ગયા. આના ભગત બોલ્યા, સ્વામી સારું, સંતો ઉતાવળ હોય તો જાઓ. આ તો મારો ભાવ હતો, મેં કીધું કે ખેંચી લીધું પાછું.
સાધુ જ્યારે સમજ્યા નહીં, સમજો એક ભગત. મોટા સંતનું મનાય નહીં, એ જ સત્સંગમાં જગત.
આ સત્સંગમાં જગત સંસાર છે, હું મોટાનું મનાય નહીં, એ સત્સંગમાં કુસંગ કહેવાય. પછી સુખમુનિ સંત મંડળ સાથે ભાંગધરાથી નીકળ્યા અને વચમાં સેંજળ ગામ પધાર્યા. હવે સેંજળના દરબાર માણસિયા ખુમાણ બહુ સારા હરિભગત હતા. સ્વામી આવ્યા જાણીને રાજી થઈ ગયા. પધારો પધારો સ્વામી, તમે અમારે ગામ ક્યાંથી? સ્વામી રોકાવું પડશે. અને આ હરિભગત કેવા હતા, દસમો ભાગ ચોખ્ખો કાઢતા ધર્માદો, અને ગામમાં પણ જે ધર્માદો કાઢે એને જ રાખતા. ગામના દરબાર હતા, બધા પાસે ધર્માદો કઢાવે. ધર્માદો કાઢવો હોય તો જ મારા ગામમાં રહેવાનું, નહીં જવા દો અહીંથી. આવા નિષ્ઠાવાળા માણસ્યો ખુમાણ સેંજળના, અને આત્મનિવેદી ભગત હતા. કેવા કે એનો એકનો એક યુવાન દીકરો દેહ મૂકી ગયો, છતાં શોક નહોતો કર્યો. એવા બળિયા હરિભગત. સુખ સ્વામી એના માથે રાજી, અને સુખ સ્વામી પધાર્યા એટલે હરિભગતને આનંદનો પાર નો રહ્યો. માણસ્યા ખુમાણ કે, સ્વામી એક રાત તો રોકાવ, બહુ આગ્રહ કર્યો, એક રાત રોકાવ. હવે શું કરવું? સ્વામી ચેલા સામું જોવે, આગ્રહ કર્યો તેથી સ્વામીને વડતાલ જવું હતું, છતાં પરિસ્થિતિને જોઈને સ્વામી આ પાડી રાત રોકાવાની. ત્યાં હરિસ્વરૂપદાસજી બોલી ગયા તરત જ. સુકાનંદ સ્વામીના શિષ્ય હરિસ્વરૂપદાસે કહ્યું કે સ્વામી, વચ્ચે દિવસો ભાંગશે તો ટાઈમે પહોંચાશે નહીં, માટે રોકાવું નથી. એમ તેણે આગ્રહ કર્યો સાધુએ, એટલે સ્વામી ન રોકાણા, ત્યાંથી ચાલ્યા. દરબારો પણ સૌ સંતોને વળાવીને પાછા વળ્યા. ત્યાંથી જ્ઞાન એક ગાંવ ઉપર પહોંચ્યા, ત્યાં ગાડી ભાંગી. અદ્વૈત હેરાન થયા, બધા હેરાન થયા. બોલો, પછી સુખમુનિએ ત્યાં એને કીધું.
સુખમુનિ કહે સંતને, માણસિયો ભક્ત રાજ, તેનું તમે માન્યા નહીં, તેથી ફળ પામ્યા છો આજ.
સુખ સ્વામી કેવા દયાળુ, કેવા ગરીબ સાધુ છે. પોતાનું નથી કહેતા કે હું તમારો ગુરુ છું ને, મારું તમે માનતા નથી, તો હેરાન થાવ કે માણસ્યો ભગત બહુ સારો બિચારાનો ભાવ હતો, એનું તમે માન્યા નહીં, એમાં આ તમે ફળ પામ્યા. બોલો પાછા કેવા એમને, તો હું પણ પોતા પણ કંઈ ગુરુ પણ છે જ નહીં, અહમ શૂન્ય સાધુ. આવા મોટાને એની ભેળા રહેતા હોય, એના શિષ્ય હોય, તોય ઓળખે નહીં, સમજે નહીં, મહિમા રાખે નહીં. આ તો કેવી વિચિત્રતા, કેવું કહેવાય.
તેનું તમે માન્યા નહીં, તેથી ફળ પામ્યા છો આજ. માણસિયા જેવા ભક્તને રાજી કરીએ નિદાન, આખા ઉત્સવનું ફળ તો રાજી પે આપે ભગવાન.
સુખ સ્વામી કે આવા હરિભક્તને રાજી કરીએ ને તો આખા સમયનું ફળ ભગવાન આપણને આપી દે.
ભગવાન તો ભક્તાધીન છે, ભક્ત વસલ સુખ ધામ, ભક્તની ખુશીમાં પોતાની ખુશી માને ઘનશ્યામ.
લ્યો, ભક્ત તો પોતાના ભક્તની ખુશીમાં પોતાની ખુશી માને છે.
પ્રથમ રીજવો ભક્ત જનને તો જ રાજી થાશે રાજ.
મધ્યનું 28મું.
પ્રથમ રીજવો ભક્ત જનને તો જ રાજી થાશે રાજ, ભક્તજનને દુખવતા શ્રીહરિ થાય નારાજ. માટે ખોટા આગ્રહ મૂકો ચલાવો,
એમ કે છે,
માટે ખોટા આગ્રહ મૂકો અઠાગ્રહ ને દુરાગ્રહ, તો જ હરિ હરિ જન કરશે અતિ રૂડો અનુગ્રહ. એ જી રાજી પારૂપી કમાણી કરો સંત હરિ ભક્તની જરૂર, તો જ શ્રી હરિ કૃપા કરી રાખશે પોતાની હજૂર.
આટલું સુખ સ્વામી એના શિષ્યોને કહે છે. રસ્તામાં ગાડું ભાંગી ગયું ત્યાં બધા આંબળે ઉભા.
આ વાત તો રહસ્ય રૂપ છે, સાર નોય છે એ સાર, સમજી વર્તશો જો આમ તો સહેજે ઉતરશો પાર. સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક દી તો એક જ બેડો પાર.
પણ જેમ રામભટ્ટ જેવા ગ્રસ્તમાં સમજણા કોક, એમ સાધુમાં સમજણા કોક બાપા. જ્ઞાન નથી એના ગાડા ભરાતા. આવું છે, એકવાર વડતાલમાં સભા મંડપમાં ખુરશી ઉપર સુખ સ્વામી બેઠા હતા અને સ્વામી સત્સંગના મહિમાની વાતો કરતા હતા. એ સાંભળીને નાજા જોગીઓ કે સ્વામી આવા સર્વોપરી ભગવાન મળ્યા, આવો અલૌકિક સત્સંગ મળ્યો સ્વામી, તે મહાભાગ્યની વાત છે. નહીં સ્વામી કે મહાભાગ્યની જ વાત છે તો? અરે સ્વામી, દેવો પણ આ સત્સંગને ઈચ્છે છે, એવો આ સત્સંગ મળ્યો છે. તો પણ જીવ સત્સંગમાંથી પાછો કેમ પડી જતો હોય છે સ્વામી? નાજા જોગીયાએ સુકાનંદ સ્વામીને પૂછ્યું, સત્સંગમાંથી પાછો જીવ કેમ પડી જાય છે?
સુક મુનિ બોલિયા છે એ હા, સંત ભક્ત સાંભળતા તે હા. પછી સુક મુનિ બોલ્યા એ હા, સંત ભક્ત
હરિ કૃષ્ણ ચરિત્રમ લખ્યું છે
તા તે
એમાં આ વાત છે.
મોટા પુરુષનો અવગુણ આવે તેને પાપે પાછો પડી જાવે, મોટા પુરુષનો અવગુણ આવે તેને પાપે પાછો પડી જાવે,
મોટા પુરુષનો અવગુણ એ હ કરે અતિશય અવલુતે હ,
મોટા પુરુષનો અવગુણ એ હ કરે અતિશય અવલુતે
હ, એટલે પાછો પડી જાય. મોટા પુરુષનો અવગુણ લીધો, ભલે ને તન તોડ સેવા કરી હોય, મન મોડ રૂપિયા ભૂપિયા બહુ જ દીધા હોય, રાજદી સેવા કરતો હોય, પણ મોટાનો અવગુણ એને આવતો હોય કે ક્યાંક અવગુણ બોલતો હોય તો એ નીચે આજકાલ 5 દી 10 વર્ષે એ સસમેત પાછો પડી જાય. એનું બહુ ભૂંડું થાય. કોઈ આવી રીતની અંતરમાં મોટા સંતો ભક્તો પ્રત્યે અવગુણની ભાવનાથી પીડાતો હોય એની વાત ઉપરથી ઓળખાઈ જાય. પહેલાં તો જ્યારે બોલે ત્યારે મહિમા જ બોલતો હોય, પછી અભાવ અવગુણ આવવા માંડે ને, પછી ક્યારેક મહિમા બોલે ને ક્યારેક પાછો અવગુણ બોલે, ક્યારેક મહિમા બોલે ને પાછો અવગુણ બોલે, એટલે ખબર પડે કે આનું ફરી ગયું છે. પહેલાં આમ નહોતું, પછી જો એનો સંગ તમે વધારે નજીકથી રાખો તો એ અવગુણ ધીમે ધીમે તમારામાં આવે, તમે બચી ન શકો. પછી એ મરે ને તમને મારે, સત્સંગમાંથી પાછો કેમ પડી જાય છે? નાજો જોગ્યો કે આવો સરસ સત્સંગ સ્વામી કે અભાવ મોટાનો લે છે એટલે. અને મન ધાર્યું કરવું હોય, માન પોતાને હોય, પોતાનો મહિમા પાંચ જણાનો હોય, એનું પાવર હોય, એક બે શ્રીજી મહારાજે પરચા દીધા હોય, એક બે વાર ક્યારેક અઠે ગઠે ડાયને ભાંગવું કાગડાને બેવું એમ કોકના મનનું સાચું પડી ગયું હોય કે હું જાંતરિયામી છું એવું થઈ જાય, એક બે સંકલ્પ મહારાજે સિદ્ધ કર્યા હોય તેને એમ થાય મારા બધા સંકલ્પ સિદ્ધ થાય, અને પછી બીજાનો વજન રહે નહીં, ગમે એવી વાણીને ગમે એમ બોલે ને કોઈ ન પૂછે ન ગાંઠે, તારે સમજવાનું કે હવે આ ચકલી ફૂલે કે સડી છે. આણે સેવા બહુ કરી, ભજન બહુ કર્યું, તપ ઘણું કર્યું, વ્રત ઘણા કર્યા, ઘણું સાધુના કહેવાથી કર્યું, સત્સંગની માટે બહુ ઘસાઈ મર્યા, પણ હવે આને જીમે જીમે જૂનાપણાનું મોટાપણાનું સમજુપણાનું બહુ હું સેવા કરું તમારથી થાય નહીં એવા પ્રકારનું કાંઈક માન ગંઠાઈ ગયું છે, માટે આનું બગાડ છે આ બલા. બહુ જવું પડે, બહુ જવું પડે, અંતર તપાસ બહુ રાખવો પડે. બધાને સમજાય ને એને ન સમજાય, પછી ઉપાય દી, પછી ધીમે ધીમે એને પાછું જ પડવાનું હોય, છૂટક્યો જ નથી. અને રોવાના દાડા આવે આવે, આજ લઈને કાલ લઈને બે વર્ષે પાંચ વર્ષે માઠી દિશા થાય જો ન સમજે, ન પાછો વળે, કોકની પાસે બેહે નહીં, હાથ જોડે નહીં, મારામાં કાંઈ ખોટ કે ભૂલ હોય તો કહેજો એવું પૂછે નહીં, બીજા બધા નાના માને ગમે એમ ગમે એનું અપમાન કરી નાખે હરિભગતનું સત્સંગમાં સંતનું, ત્યારે સમજવાનું કે હવે આના માટે સારા દિવસો દેખાતા નથી. લ્યો એ માટે આગળ વધવું હોય તો કોઈનો અવગુણ ન લેવો, સૌના ગુણ લેવા, સૌનો મહિમા રાખવો, આ પોતાનો મહિમા રાખે અને બીજાને પોતાનો મહિમા રખાવવાની કેટલીક કળા યુક્તિઓ અઠાગ્રહ કરણ વટ મારે કે કેમ મને ન માનો. અલ્યા ભાઈ જાળવો જાય ને, ભાઈ અમારો વિષય છે તને માનવો ન માનવો, તું હેનો હુકમ કરીશો. એટલે એને ન માનો એને ખોટું બહુ લાગે પાછું, એટલે ખોટું હેનું લગાડે, અમારો ધણી થઈ ગયો છે જીવ તો બાકી. મને સમજાણું આટલા જન્મ લીધા ભગવાન વખતના આપણે છીએ, જે દાડાનો ભગવાન છે તે દાડાનો આત્મા છે, કાં પરમેશ્વર વહેલા થયા ને પછી આત્મા કાંઈ પછી તરી યુગ પછી થયું એવું કંઈ છે નહીં. હજી આપણે ભગવાનના ધામમાં નથી ગયા ને એનું કારણ જ આશો, આપણે કાંઈ ભગત નહોતા આગલા જન્મમાં કે સંત નહોતા એવું કાંઈ માનશો નહીં. આપણે આંકેલા કેટલાય સંપ્રદાય હાલતાય છે, આપણા લખેલા કેટલાય પુસ્તકો લોકો વાંચતા છે, પણ કાંઈક ને કાંઈક માનને લઈને આપણે ભગવાનને ભગવાનના ભક્ત હારે આડોડાઈ કરકીર જ કરીશ, અને આપણો દોષ ને આપણી ખામી આપણે સમજ્યા જ નથી. પોતામાં શ્રેષ્ઠતા માની, બીજામાં ગૌણતા માની, અને કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક મનમાં વાણીમાં વ્યવહારમાં વર્તનમાં લાઈવ લેવા જ કર્યા છે. એટલે જન્મ આવ્યા જ કરે છે મારા બેટાના, પૂરું જ થતું નથી. બોલો, જબરી વાત છે. મોટા વાંચી વખાણે એવું કરવું, આ હા હા, એ વાક્ય તો મને બહુ અડ્યું, આજ બહુ અડ્યું, વાંચ્યું તું ઘણી વખત, અસર આજ થઈ મને. બોલો કે આ પાછળથી વખાણ કરે એમ મોટા સાથે હેત રાખવું, શ્રીજી મહારાજ એમ કેમ બોલ્યા? પાછળથી વખાણ મોટા આપણા કરે એમ એવું મોટા હેત રાખવું, મોટાને આપણે મોઢે મોઢે આપણા વખાણ કરવા પડે એવું હેત મોટા હારે ન રાખવું, પાછળથી આપણા વખાણ કરે એમ એવું હેત રાખવું. વાહ રે વાહ, છે ને ઊંડાણ, ગજબની વાત છે. એ અવગુણ ન લેવો, અને ભગવાનના જે પરમ એકાંતિક સાધુ હોય તે જો અતિ મલિન જીવ હોય તેના ઉપર કૃપાદૃષ્ટિ કરે તો તે શુદ્ધ થાય તથા ધર્માદિક રૂડા ગુણે યુક્ત થઈને મોક્ષને પામી જાય છે. હો, પરમ એકાંતિક સાધુની આ વાત છે, બીજાની નહીં. ઓલો મોક્ષને પણ પામી જાય તે જેમ દત્તાત્રેયની કૃપા દ્રષ્ટિએ કરીને પીંગળા શુદ્ધ થઈ ગઈ તેમ શુદ્ધ થઈ જાય, અને જે પરમ એકાંતિક સાધુ તેની જેના ઉપર કુદ્રષ્ટિ થાય એટલે કે કરડી દ્રષ્ટિ થાય, કુરાજીપો થાય, તેનું અંતકરણ અતિશય મલિન થઈ જાય, અતિશય દોષે યુક્ત થઈ જાય છે, ને તે મોક્ષના માર્ગ થકી પડી જાય છે. પણ એવા પરમ એકાંતિક સાધુની પાછા આપણે ન માની લેવું. હા, એક સાધુ બીજા સાધુને કહે તું મારો દ્રોહ કરે, તારો આમ થઈ જાય ને તેમ થઈ જાય, એટલે એટલે હેઠો બે થોડા દિવસથી હતા સાધુ થયો હતો અને હું કી મારતો ઓલા. એટલે આ ગ્રંથમાં લખ્યું છે તારું નથી લખ્યું, તે તારા દોહે કોકનું બગડી જાય, એ મોટાનું લખ્યું છે. ને એવા પરમ એકાંતિક સાધુ હોય તેને તો કોઈ મલિનનો દોષ લાગે નહીં, કારણ કે તેને તો વડવાનળ અગ્નિ તુલ્ય કયા છે, વચનામૃત વડતાલના ચોથામાં. માટે તેનો વાદ ન લેવો. સમજાણું, આપણે ગ્રહણ કરવાનું હોય આપણે ગ્રહણ કરવું, આપણે મોક્ષના માગણની લાઇનમાં રહેવાય, મોક્ષ દાતા ન થઈ જવું. એક મહા મોટી વિચિત્રતા છે કે જેને મોક્ષ પોતાને નથી મળ્યો એ મોક્ષ દાતા થઈને બેસી ગયા. હવે આનું શું કરવું? શાસ્ત્રમાં આવે ને ભગવાનને ભગવાનના સાધુ મોક્ષ દાતા, મોક્ષના દાતા છે, એટલે હવે આનું કાંઈ ઠેકાણું ન હોય, પણ ભગવાન પહેલી લીધા એટલે મારો મોક્ષ દાતાની લાઇનમાં ઊભો રહે, માગવાની લાઇનમાં રહે નહીં. એટલે ભલામણ તને જ મળ્યો નથી, તારી પાસે છે નહીં, તું હું મોક્ષ દેવાનો હતો, આની કોઈ રહે તો મોક્ષ મળશે, નહીં તો તારીથી જ કોઈને મોક્ષ નહીં મળે ને તું મોક્ષ વિનાનો મરી જઈશ. હું સમજતા નથી આ મહાવિચિત્રતા છે. હે કે એનો વાદ ન લેવો મોટાનો. અને સાધન દશાવાળાને તો મલિનનો સંગદોષ લાગે છે, જેમ કાળા તળાવાળા હુતા રવજીભાઈએ ઢૂંઢિયા સાથે સંવાદ કરીને તેના અંતકળમાં પ્રવેશ કરીને જોયું એટલે પોતે મલિન થઈ ગયા ને સમાધિ ટળી ગઈ. આવું થાય, મોટાની વાત જુદી છે.
સાચી વાર્તાને સમજવી વર્તવું અતિ સાવધાન, મોટાને નાના ન જાણવા નાનાને નહીં મહાન.
મોટાને નાના ન સમજવા, નાનાને મહાન ન માની લેવા, જેમ છે એમ સમજવું બાપા.
એ જી મોટાનો કુરાજીપો ન લેવો, લેવો નહીં તેનો વાદ, જેમ ચકલી મરે ઢેફલે એમ થવાય બરબાદ.
ચકલીને મોત માટે કઈ ગણ લાવવા પડે, ડેફો મારે મરી જાય. એમ આપણે ચકલી જેવા જીવ મોટાનું જરાક બગાડીએ કે એનું જરાક વાંકું બોલીએ, જરાક એને પ્રત્યે અવળા અવગુણના ઘાટ કરીએ, ત્યાં આપણું ભજન ભજન ભક્તિ સેવા બેવા બળીને સાફ થઈ જાય. હે ચકલીનું મોત ડેફલે, માટે ધંધો એ ન કરવો, થોડીક ઓછી થાય તો ઓછી સેવા કરવી, આ માર્ગે ન જવું. હવે સુકાનંદ સ્વામીના મનસુબાની અદભુત વાતો આવે છે.
મનસુબા સુકાનંદ ના હરિએ પૂર્યા બધાય, એ વાતને સૌ દિલમાં સમજી રાખો સદાય, વાતો ઝીણી સમજણની સુખમુનિ કરનાર, જે આ વાતો હૈયે ધરે તે નિર્વિઘ્ન ઉતરે પાર.
એકવાર વચનામતની કથા વંચાવતા સુખમુનિએ પોતાના ત્રણ મનસુબાની વાત કરી પોતે, તેમાં મહારાજે મારા બે મનસુબા પૂરા કર્યા અને સંતો એક બાકી છે એમ બોલ્યા. તે મહારાજ એક બાકી છે એ સંકલ્પ પૂરો કરે તો સારું એમ બોલ્યા. તે મનસુબા શું? તો મારા ડભાણના બ્રાહ્મણ પાસે કથા કરાવતા તે મહારાજ તેને પૂછે ને વાત કરે, ને પેલો બ્રાહ્મણ મહારાજને પૂછે, એને જોઈને મને એમ મનસુબો થયો, ઘાટ થયો, સંકલ્પ થયો, ઈચ્છા થઈ કે મહારાજની આગળ હું એ કથા કરું અને મહારાજને પૂછું અને મહારાજ મને ઉત્તર દે અને મહારાજ મને પૂછે, આમ ઈચ્છા થઈ અને એ મારો મનસુબો મહારાજે હારી પેટ પૂરો કર્યો. કે ને મહારાજ આ લોકમાં જે કામ સારું આવ્યા તે કામની સર્વે વાત મને કરી, ને મેં મહારાજને સંપ્રદાય પ્રવર્ત્યાની રીત પૂછી, તથા બહુ જાજા જીવ કલ્યાણને માર્ગે ચાલે કેમ એ પૂછું, તથા થોડો દાખલો કરીએ ને બહુ જીવ અક્ષરધામને પામે એની રીત પૂછી, તથા ગ્રંથ કર્યા એની રીતો પૂછી, વળી મહારાજે અનેક પ્રકારના પ્રકરણ ફેરવા તેના ખરડા મારી પાસે લખાવ્યા, એમ આ મારો પહેલો મનોરથ મહારાજે બહુ પૂરો કર્યો. હવે મારો બીજો મનસુબો કે મારો બીજો મનસુબો એ જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને જોઈને મને એમ મનસુબો થયો જે આપણે સાધુ થઈએ તો બહુ સારું, કેમ જે પોતે બ્રહ્મચારી થયા હતા ગોવિંદાનંદ, આપણે સાધુ થઈએ તો બહુ સારું. તે મહારાજે મને સાધુ કર્યો ને મુક્તાનંદ સ્વામી ગોપાલંદ સ્વામી આદિક સર્વે મારા ઉપર બહુ રાજી થયા, એમ બીજો મનસુબો મહારાજે પૂરો કર્યો. અને હવે ત્રીજો મનસુબો બાકી રહ્યો છે, તે પૂરો કરે તો બહુ સારું. તે શું? તો દેહ મૂકવા સમયે એક વર્ષ કે છ મહિના સુધી હારી પેઠે મંદવાડ આવે તો બહુ સારું. આ ત્રીજો મનસુબો. શા સારું? જે મંદવાડે કરીને જીવ નિર્વાસનિક થાય છે તેવો બીજે સાધને કરીને નથી થતો. તે કહીએ છીએ જે મંદવાડે કરીને ત્રણ ખોટ ટળે, એક વિષયમાં રાગ ટળે, બીજું દેહાશક્તિ ટળે અને ત્રીજી શુભ વાસના હોય તે ટળે, એ ત્રણેય મંદવાડે કરીને નાશ પામે છે. તેમાં પ્રથમ વિષયમાંથી આસક્તિ મંદવાડે કરીને જે રીતે ટળે તે કહીએ છીએ. સાંભળો, આ સારા સારા સાધુ કોઈ વિષયને ગ્રહણ કરતા જ નથી ને સારું મિષ્ટાન ભોજન જમતા જ નથી. તોય પણ જમવાનું સારું ભોજન હોય તો બે ચાર ગ્રાસ વધુ જમાય ખરું, ને તાવ આવ્યો હોય તો અન્નનું નામ લે ત્યાં ઉલટી થાય, ને જ્યારે મને તાવ આવે ત્યારે અડધો શેર કે પાછેર અન્ન જમાય ખરું, ને હમણાં મંદવાડ આવ્યો તે અન્ન તો દીઠું જ ગમે નહીં, ને કોઈ પદાર્થ સારું લાગે જ નહીં, ને મહારાજના થાળની પ્રસાદી લેવાનો મનસુબો પણ થાય નહીં, એક ભાતનો દાણો જ લેવાય એવી અરુચિ મંદવાડે કરીને થાય. એવી રીતે વિષય જીત્યાની વાત કહી, મંદવાડે કરીને આમ વિષય જીતાય. હવે દેહમાંથી આસક્તિ મંદવાડે કરીને ટળી જાય છે તે કહીએ છીએ. સંતો આંબળો, તે મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુને કોઈ વાસના નથી, પણ લગારેક દેહમાં એ જ છે, તે મંદવાડે કરીને ટળી જાય છે. તે જોતા એમ થાય છે જે સર્વને દેહમાંથી હેત ભારે મંદવાડે કરીને તૂટે છે. સર્વને દેહમાંથી હેત ભારે મંદવાડે કરીને તૂટે છે એવું મને જણાય છે. કેમ જે મંદવાડે કરીને દેહ ગંધાઈ ઉઠે, મળમૂત્ર પથારીમાં જાડા બાડા થઈ જાય, તેણે કરીને હામું જોવાય નહીં, ને દિશાએ વારે વારે જવું પડે ને ઉલટી થાય ને સૂળ આવે ને તે મંદવાડે કરીને બહુ દુઃખ થાય, ત્યારે એમ થાય જે આ પાપરૂપ દેહ પડે તો બહુ સારું થાય. આમ દેહમાંથી આસક્તિ ટળી જાય છે, માટે મંદવાડ મહારાજ આપે ધારું કેશ. અને ત્રીજી શુભ વાસના, તે પણ મંદવાડે કરીને ટળે છે. તે શુભ વાસનાને કહીએ છીએ, તેને સાંભળો સંતો, જે મુક્તાનંદ સ્વામીને શુભ વાસના હતી. સુખ સ્વામી નાના સાધુ અને મુક્તાનંદ સ્વામી તો મહારાજના ગુરુ, પણ વાસ્તવિકતા નિખાલસ દિલે સુખ મુનિ બોલ્યા. વર્ષો સુધી આ વાત હોને સ્વીકારવી રહી, કેમ જે સુખમુનિની વાતને ખોટી કહેનાર આજ કોણ પેદા થઈ શકે. સુખ સ્વામી બોલ્યા કે મુક્તાનંદ સ્વામીને શુભ વાસના હતી, તે ક્ષય રોગ થયો તો પણ દેહ રહ્યો, ને એમને એવી શુભ વાસના હતી જે મહારાજ આ લોકમાં રહે ત્યાં લગી મારો દેહ રહે તો સારું. કેમ જે મહારાજના ચરિત્ર સર્વે જોયામાં આવે, લ્યો આ શુભ વાસના. એવી એમને વાસના હતી, તે સારું મહારાજે દેહ રાખ્યો, નહીં તો ક્ષયવાળાનો દેહ રહે નહીં, ને ક્ષય રોગ થયા પછી 8 વર્ષ સુધી સ્વામીનો દેહ રહ્યો, તે શુભ વાસનાને બળે કરીને રહ્યો. એને મહારાજના બધા ચરિત્ર જોવાતા. ઈચ્છારામભાઈને મહારાજે ધામ આપ્યું, અહીંના અમરાપટગરને પાહી બેહીને આપ્યું, પછી કરિયાણાના મીણબાને મોકલી દીધા, વ્યાપકાનંદ સ્વામી વ્યાય ગયા, સ્વરૂપાનંદ સ્વામી વહેલા વ્યાય ગયા, સમજાણું રામદાસભાઈ વ્યાય ગયા, પણ મુક્તાનંદ સ્વામીને ઠેઠ સુધી મહારાજના ચરિત્ર જોવાતા આવી શુભ વાસના. તે મહારાજે દેહ રાખ્યો, ક્ષય રોગ થયો તોય રાખ્યો. અને વળી સ્વામીની બીજી વાત કરીએ છીએ, જે મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવા 2-3 દિવસ રહ્યા હતા ત્યારે કહે છે મંદવાડ કશો નથી, ને હવે તો હાજા થયા, તે ગાડીમાં બેસીને દેશમાં ફરશું ને મોટા મોટા શહેરોમાં વાતો કરીને આચાર્યજી મહારાજની પધરાવણી કરાવશું ને ઉદ્ધવ સંપ્રદાયની પ્રતિષ્ઠા કરશું. આ શુભ વાસના પાછી આંટો દઈ ગઈ. મહારાજ તો ગયા, ચરિત્રનું તો પૂરું થયું, તોય મુક્તાનંદ સ્વામીને પૂરું ન થયું. વળી આ જાગ્યું કે ઉદ્ધવ સંપ્રદાયની પ્રતિષ્ઠા કરશું. કોલ્યો, હવે તમને હું પૂછું છું કે ભગવાનને પામવું, ધામમાં જવું એ કેટલું કઠણ હશે એનો કોઈ વિચાર કરી શકીએ ખરા આપણે? આ કેટલી જટિલ બાબત છે એને આ સત્સંગમાં સાધુ સંતો પાર્ષદો ભલે લાખોના સંખ્યામાં છે પણ સમજી શકે ને પોતાનું મન ભગવાનમાં જ પૂરવી શકે એવા કેટલા. મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામીની ખામીઓને સુકાનંદ સ્વામી પોતે બારી પાડે છે. હવે મારી તમારી ખામીઓની તો કોઈ ગણતરી નથી. આપણને તો કેટલા પ્રકારના રાગ છે ને કેટલી બધી ઈચ્છા છે. આપણો દેહ કેવી રીતે પડે અને પડે ધામ કેવી રીતે હાથમાં આવે, જન્મ આવે ઈચ્છા પૂરી કરવા માટે, તે ગમે એવો મોટો હોય, લાખોનો માનીતો ને વડીલ ગણાતો હોય તો પણ જો રાગ રહી જાય તો એને એ રાગ પૂરા કરવા માટે ફરીને જન્મ લેવો જ પડે. આવી આ વાત છે અને કોણ સમજે. અને આયુષ્ય બાકી હતી તોય એક હરિભગત 900,000 આશામી શિવલાલભાઈ ભાયતમાનંદ સ્વામી પાસે તમારા 14માને દિવસે તેડવા આવજો એમ કહી વરદાન માગી અને આ લોકને પડ્યો મેલીને ભાગી જાય. અને બીજાને એમ થાય કે હજી આપણે આમ કરીને, હજી સંપ્રદાયનો વિકાસ કરીને, કોકના કલ્યાણ કરીને, ઉદ્ધવ સંપ્રદાયનું આમ કરીને, આચાર્યજીની પધરામણી કરીને આવા ઘાટ થાય. કેટલા પ્રકારનું આ બધું જ્ઞાન માથે માથે જુદું જુદું જણાય છે, કહો જોઈ. અને આ બધું આમ જ હાલે ને આમ જ રહેવાનું. આમાંથી સમજણો જે હોય એ ભગવાન પામી જાય હો વાટની એક વાત ટૂંકી ચેતજો. જેને પ્રભુની ભૂખ હોય ની ચેતે, બાકીના કાંઈ બીજા ચેતે કે બીજાની વાત કરતા નથી, આપણે આપણું કરાય. બોલો કે ઉદ્ધવ સંપ્રદાયની પ્રતિષ્ઠા કરીશું. નિત્યાનંદ સ્વામી બીજા નાના સાધુ સમજે કે હવે દેહ રહે એમ નથી અને સ્વામીને ઈચ્છા ટળતી નથી, ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી હું તમારો શિષ્ય છું, તે તમારે જે મનસૂબો હોય તે મને કહો, હું રાજી થઈને પૂરો કરીશ, ને તમારો દેહ હવે નહીં રહે. લ્યો આવું કહી દીધું મોઢે મુક્તાનંદ સ્વામીને કે સ્વામી હવે કાંઈ આશા રાખો, માં મને કહો, હું પૂરો કરીશ મનસૂબો, તમારો દેહ હવે નહીં રહે. માટે હવે અહીં આમ કરવું તેમ કરવું પડ્યું મેલી અને મહારાજ પાસે જાઓ. હા હા હા, હજ થઈ ગઈ, તમારો દેહ નહીં રહે અને મનસૂબો રહેશે તો તકલીફ થાય કે ન થાય, કોને કહેવા જવું? આ કોઈ નાના હુનાની કથા થોડી છે. મારું તો કામ નહીં આ બોલવું એ, પણ હવે આવ્યું છે તો બોલું છું, બાકી એની ચર્ચાય ન કરાય. બોલો, આ તો મોટાઓની વાતો છે. એટલા માટે આપણે કેટલું સજાગ બનવું પડે, કેટલું ચેતવું પડે એનો વિચાર કરજો. શાંતિથી સર્વે સત્સંગ આખો, ત્યાગી ગૃહી બાય ભાઈ નાના મોટા બધાએ ધામમાં ભગવાનની સેવામાં રહેવાશે કેમ અને રહેવું હોય તો કેવા પાત્ર થવું જોઈએ એને બરાબર શાંતિથી બેસીને સમજવું જોઈએ, સમજવું જોઈએ, સમજવું જોઈએ. આપણે કેટલી બધી શુભ વાસનાઓ પડી છે એને જોવું પડે, ભલે અશુભ વાસના ન હોય કદાચ, પણ શુભ વાસનાનો એકાદોય સંકલ્પ જો રહી જાય તો પાછો અહીંયા જ પૂરો કરવા આવવું પડે. માટે બહુ ચેતવા જેવું છે. આ મુક્તાનંદ સ્વામીની વાત તો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના નાના મોટા સાધુએ ક્યારેય ભૂલવી જ ન જોઈ, એક પળય નથી ભૂલ્યા જેવી આ વાત. સ્વામી તમારો દેહ નહીં રહે કે મનસૂબો પડ્યો મેલો હું પૂરો કરીશ કે, ત્યારે મુક્તાનંદ સ્વામીએ રાજી થઈને નિત્યાનંદ સ્વામીને માથે હાથ મેલીને સારી પીઠે વાહો થાબડ્યો. પછી સ્વામીએ દેહ મૂક્યો. આરોગ્ય મનસુખો પૂરો થયો. સુખમુનિ કહે છે કે એવી રીતે વિષય, દેહમાં હેત ને શુભ વાસના આ ત્રણેય વાના તે મંદવાડે કરીને ટળે છે. આ એમણે જોયેલું ને, એટલે સુખ સ્વામીને બીક લાગી ગઈ કે મંદવાડ હારી પેટ નહીં આવે ને તો મને કાંઈક હજી આ ઉદ્ધવ સંપ્રદાયની પ્રતિષ્ઠાનો સંકલ્પ થાય. બોલો લ્યો. ત્યારે મુનિએ કહ્યું છે, મોટા મોટાને મંદવાડ આવે એ તો ઠીક, પણ ગરીબને તો તત્કાળ દેહ પડી જાય તો ઠીક. સુકાનંદ સ્વામીને સાધુએ કહ્યું કે મંદવાડે કરીને આવા ફાયદા થાય છે એમ વાત કરીને, ત્યારે કોઈક સાધુ બોલ્યા કે મોટાને ફાયદા માટે જરૂર હોય ભલે એને રોગ આવે, પણ ગરીબને તો જતકાળ દેહ પડે તો ઠીક. સમજાણું કે અમારે ક્યાં કાંઈ પ્રતિષ્ઠા કરવી, અમારે શું કામ મંદવાડે એમ. મોટા મોટા હોય બધા મોટા મોટા સંકલ્પ, એ અમારે જ કે સીધો પડે ને સારું. કેવું બોલે, મજા આવે એવો સત્સંગ હાલે છે ને. આ શું કામ, પણ મોટાને મંદવાડ આવે એ તો ઠીક કે લ્યો. એટલે ભાઈ એ ભલે હડતા ખાટલામ 6 મહિના ને 12 મહિના કે, પણ ગરીબને તો તત્કાળ દેહ પડી જાય તો ઠીક. આવું શું કામ બોલ્યા, એનું કહેવાનું એમ છે કે અમારે ક્યાં કાંઈ કરવું છે, અમને હાનો મંદવાડ છે ભાઈ, તમને હોય નહીં ને ઉપડો તીજે ડહ કે ધામમાં. આ તો મોટા મોટા ને મોટા મોટા સંકલ્પ એટલે મોટા મોટા રોગ ને લાંબા કાળના રોગ. અમથાથી મોટા મરે નહીં ને, મોટા સંકલ્પ મરે નહીં. કેવી વાતો છે આ બધી, છે આમ કીધા જેવી કોઈને બોલાય આવી વાતો? પણ તો અહીંયા છે, એ હું વાંચું છું, આમાં પાના રાખીને વાંચું. મારા ઘરની નથી એટલે મને કોઈ કહે હું, નહીતર એ કોક બોલે કે આવું ક્યાં લખ્યું છે, આમ કેમ બોલો છો, હું તમે સમજો છો, અહીંયા અહીંયા બતાવું. તું તો આજ પેદા થઈ પોપટ, આ લખ્યું છે બધું તારા બાપાએ વર્ષો પહેલાં, જેને જોયું છે એણે બધાએ લખ્યું છે, તને એવું ખબર? આપણે લખ્યું એ વાંચીએ છીએ, તારો મારો જન્મ હમણાં જ થયો. ટેં ટેં કાંઈ કરવું નહીં, જે છે એ સત્ય સ્વીકારો તો કલ્યાણ આપણું થાય, ક્યારેક મિત્ર બાધવામાં પૂરું થાય. મને તો આ વાંક્ય બહુ અડી ગયું, મોટાને મંદવાડ આવે એ તો ઠીક ભલે આવે, સારું સારું એને જરૂર હોય એટલે, પણ ગરીબને તો તત્કાળ દેહ પડી જાય તો ઠીક કે. ત્યારે સુખમને કહ્યું છે, કાંઈ જોઈએ જ નહીં એવો વિચાર કરવો, કાંઈ જોઈએ જ નહીં એવો વિચાર કરવો. જેમ નિષ્કળાનંદ સ્વામીએ પોતાને કહ્યું છે, એક તો પૂર્વને પાપે કરીને દુઃખી થાય છે અને વળી ભગવાનના ભક્તના અવગુણ લઈશ તો ક્યારે છૂટક્યો થાય. હે નિષ્કુળાનંદ, એક તો તું પોતાના પૂર્વના પાપે દુઃખી થાશ ને વળી કોકનો અવગુણ લઈશ તો કેદી તારો છૂટક્યો થાય, એમ નિષ્કુળાનંદ સ્વામી પોતાને ઠપકો દીધો. મોટા મોટાના દ્રષ્ટાંતે વાત કરી સારધાર, સુખ મુનિ વિને આવી વાતો બીજો કોણ કરનાર. એજી મોટા મોટાના દ્રષ્ટાંતે વાત કરી સારધાર, સુખ મુનિ વિના આવી વાતો બીજો કોણ કરનાર. કોની તાકાત છે, ના થાય. સાચી વાતો સુખ ભરી સંભળાવતા તા સદાય, આવી વાતો સાંભળતા તો માહિલો જાગી જાય. હવે આવી વાતો કોણ કરે, એજી હવે આવી વાતો કોણ કરે, કોનાથી આવું બોલાય. અનુભવી આવા ઓલિયા હવે ક્યાંથી દેખાય, હવે ક્યાં જોવાને. નિત નિત આવી વાતનું દેતા હતા સદાવ્રત, દાડા મહિના ને વર્ષો ચાલ્યા ગયા તરત. આમ નામ વાતો સુખમની કરતા કરતા વૃદ્ધ થઈ ગયા. સમય વયો ગયો, ધીમે ધીમે કાળ પ્રસાર થતા સુખમુનિની હવે ઉંમર થઈ ગઈ છે. સુખમુનિનો જન્મ સંવત 1852 માં થયો. 14 વર્ષ ઘરે ડભાણ રહ્યા અને સંવત 1867 માં તેઓ બ્રહ્મચારી થયા. 5 વર્ષ ગોવિંદાનંદ બ્રહ્મચારી તરીકે રહ્યા. સંવત 1872 માં
તેઓ સાધુ દીક્ષા લઈને સંત સુકાનંદ સ્વામી બન્યા અને મહારાજ સાથે સુખમુનિ કુલ ત્યાગાશ્રમમાં 14 વર્ષ, બ્રહ્મચારીમાં 5 વર્ષ, કુલ ત્યાગાશ્રમમાં 19 વર્ષ રહ્યા અને મહારાજ ધામમાં ગયા પછી 39 વર્ષ રહ્યા અને મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે સ્વામીની ઉંમર 33 વર્ષની હતી અને મહારાજ ધામમાં ગયા બાદ શ્રીજી મહારાજના વિયોગે ઝૂરતા ઝૂરતા 39 વર્ષ સુધી પૃથ્વી ઉપર સ્વામીએ દેહ રાખ્યો હતો.
39 વર્ષ સુધી સહ્યો હરિનો વિયોગ, તોફાન સહ્યા આલોકના, તનમાં રાખ્યો તો રોગ.
એમાં સંવત 1912માં સુકાનંદ સ્વામીએ મહારાજ પાસે તાવ માગ્યો હતો. તે તાવ સ્વામીને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ નહીં, 12 વર્ષ સુધી રહ્યો હતો.
વૈરાગ્ય પૂર્ણ ને વિવેકી એને નિર્વિઘ્ન રાખ્યું જીવન, પ્રગટ પ્રભુના રહસ્યને પ્રકાશતા કરી જતન. સંતો પ્રત્યે સદભાવના રાખી હતી એકતા, કદી કોઈ હરિ હરિજન નો અભાવ ન લીધો લગા. વૃદ્ધ બીમાર ને અશક્ત ને સેવા રાખી આદર, વૃદ્ધ બીમાર ને અશક્ત ને સેવા રાખી આદર, વિદ્યાર્થી આદિ સંત ને સેવી પાયા દૂધ સાકર.
બહુ બધાની સેવા કરતા સ્વામી, ભણનારા સાધુઓની સેવા કરતા, દૂધ હાંકર પાતા, એને પાપડ આપતા, અથાણા વગેરે આદરથી આપતા ન પાવતા. સૌના દિલ સુકાનંદ સ્વામીએ જીતી લીધા હતા. જૂનાના, એની હેડીનાના અને નવા સત્સંગમાં આવેલા બધાયના, નવી પેઢીઓના દિલ જીતી લીધા હતા. અને આ સુકાનંદ સ્વામીને ગોવિંદાનંદ, ધર્મપ્રસાદ, નારાયણ જીવન, હરિ સ્વરૂપ, હરિદાસ, કૃષ્ણદાસ, ગોવિંદ ચરણ, ધર્મનંદન, પ્રભુ ચરણ વિગેરે 22 જેટલા શિષ્ય સંતો હતા. તેમાં ઘણા વિદ્વાન સંતો હતા, ગ્રસ્તામાં પણ કેટલાક વિદ્વાનો સ્વામીના શિષ્યો હતા. તે પૈકીના પીજના ભોળાના શાસ્ત્રી તો અતિ ઉત્તમ વિદ્વાન હતા અને મહાન ભક્ત પણ હતા. તેમણે શ્રી હરિસંભવ મહાકાવ્ય ઉપર ટીકા રચી છે અને બીજી સાંપ્રદાયિક ગ્રંથોની ટીકામાં પણ એમનો ઘણો બધો સાથ સહકાર હતો. આમ સ્વામી સત્સંગમાં 59 વર્ષ સુધી રાત્રિ દિવસ શ્રી હરિની પ્રસન્નતા અર્થે સત્સંગની સેવા કરતા રહ્યા. એમાં છેલ્લે 4 વર્ષ તો વધારે સ્વામીને તાવ રહ્યો હતો અને એમાંય છેલ્લે 6 મહિના ખૂબ તાવ આવ્યો હતો અને ફેરાનું દુઃખ પણ હતું. ફેરા એટલે ઝાડા, વારે ફેરે જવું પડે ને ફેરા ખાઈ ટાંકી જાય, ઝાડાનું દુઃખ છેલ્લે રહ્યું હતું. આ મંદવાળથી છેલ્લે પોતે અતિ કંટાળ્યા હતા અને સાધુ આગળ વાત કહેતા હતા.
39 વર્ષ સુધી સહ્યો હરિનો વિયોગ, તોફાન સહ્યા આલોકના, તનમાં રાખ્યો તો રો.
આ મંદવાળથી છેલ્લે પોતે અતિ કંટાળ્યા હતા અને સાધુ આગળ વાત કહેતા હતા કે
મેં મહારાજની પાસે માગ્યો હતો મંદવાડ, લાભ એમાં મેં જાણ્યો હતો, તે વાત છે જીવ જગાડ.
જીવ જગાડે એવી વાત છે, માં ખોટું કાંઈ નથી.
પણ સર્વ રીતે સુખ તો રહે જો રહીએ હરિ મરજીમાં, આપણે ઈચ્છા ન રાખવી સુખ દુઃખની જરાય. આવડે છે મહારાજને ટાળતા આપણી કસર, હરિ મરજીમાં જ રહેવું જાણી પ્રભુ પરાત્પર. ડાપણ કાંઈ ન ડોળવું, રહેવું જેમ રાખે તેમ, ધ્યાન ભજન અને સેવામાં રહેવું સદા હેમ ખેમ. આવો આવું કોઈ ન માગશો, આવું કોઈ ન માગશો કદીએ હરિની પાસ, એ જેમ રાખે એમ જ રહેવું એ ભૂલશો નહીં ખાસ.
એમ સર્વે સાધુને નિજ અનુભવ ઉપરથી નિખાલસપણે ભલામણ કરી હતી. આ પણ એમની અનુપમ મોટાઈ છે. ત્યાર પછી સંવત 1925 ના માક્ષરવદ અમાસના રોજ વડતાલમાં આ સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તો સાથે મને તેડવા આવ્યા છે એમ કહી શ્રીહરિના દિવ્ય રૂપે પ્રત્યક્ષ દર્શન કરી સ્વતંત્રપણે શ્રીહરિ અને અનંત મુક્તો સાથે વિમાનમાં બેસી સુકાનંદ સ્વામી ધામમાં સીધાવ્યા.
72 વર્ષની વયે કર્યો ભૌતિક દેહનો ત્યાગ, દિવ્ય દેહે શ્રીજી સેવામાં સદા રહ્યા બળ ભાગ. સંવત 1925 ની માક્ષરવદ અમાસ, તેદી સ્વામી વડતાલથી પામ્યા અક્ષરવાસ.
સત્સંગના સ્તંભ જેવા સુકુમની ધામમાં ગયા તેથી સૌને અતિશય દુઃખ થયું. અરે રે, શ્રીહરિએ આ શું કર્યું? શ્રીહરિના હાથ સમા આ સંત અનુભવના ખજાના જેવા સ્વામી સ્વામી વયા ગયા. આચાર્ય શ્રી અતિ ઉદાસ થઈ ગયા. સર્વે સંતો રડી પડ્યા. સર્વે ગ્રહસ્થ બાઈઓ ભાઈઓ પણ અતિશય આંસુ પાડતા હતા. પછી મહારાજના પ્રતાપે સૌએ ધીરજ ધારી
મુનિની અંતિમ યાત્રામાં સુંદર રચ્યું વિમાન, ઉત્સવ કરતા ચાલ્યા ગાતા કીર્તન ગાન, જ્ઞાન બાગ સમીપે લાવ્યા ભજન કરતા વિમાન, અંતિમ સંસ્કાર સ્વામીનો તે સ્થળે કર્યો નિદાન. આજ એ જગ્યાએ શોભે છે સ્મારક છત્રી સમાન, સહુ ત્યાં વંદન કરે છે જાણી તીર્થ મહાન.
જ્ઞાન બાગમાં જે દરવાજો અંદર જવાનો છે એની આગળ સુકાનંદ સ્વામીની છત્રી છે અને ગોરધનદાસ શેઠની એક ધોળીને એક ભગવી છે. ભગવી છત્રી છે ત્યાં સુકાનંદ સ્વામીનો અંતિમ સંસ્કાર કર્યો છે એ જગ્યાએ.
સ્વામી શ્રી સુકાનંદની સાહિત્ય સેવા મહાન, એનું વર્ણન હવે કરું છું ભાવે હું જ્ઞાન જીવન.
સુકમુનિએ 5 ગ્રંથ સંસ્કૃતમાં રચ્યા છે અને 3 ગ્રંથની સંસ્કૃતમાં ટીકા કરી છે, તેમજ 7 ગ્રંથની ગુજરાતીમાં ટીકા કરી છે અને શ્રી વાસુદેવ વિમલામૃત સ્તોત્ર છે એ સ્તોત્ર ઉપર 2 ટીકા સંસ્કૃતમાં રચી છે અને 1 કીર્તન પણ સ્વામીનું મળી આવ્યું છે જે આપણે ગાયું હતું, જે નિર્મળ પ્રેમ ભાવથી ભરેલું છે. એ સિવાય વચનામૃત, વેદરસ, દેશ વિભાગનો લેખ, ખગોળ ભૂગોળનો ખરડો જેવા અનેક શ્રીહરિના લેખ સંગ્રહોમાં સુકમુનિનો મોટો ફાળો છે. સ્વામીએ લખેલા પુસ્તકોની નોંધ આ પ્રમાણે છે. સંસ્કૃત ગ્રંથોમાં બુદ્ધિ પ્રદીપ સ્વામીએ રચ્યો છે અને એનું ગુજરાતી પણ સુકાનંદ સ્વામીએ કર્યું છે. આ ગ્રંથની કથા મેં વિદેશની શિબિરમાં કરી હતી, એની શીડી વિશીડી સત્સંગમાં પ્રસિદ્ધ છે. એમાં 8 સારા શુભ દેશ અને અશુભ દેશનું વર્ણન છે. પછી જ્ઞાનદીપ નામનો સ્વામીએ સંસ્કૃતમાં ગ્રંથ રચ્યો છે, એમાં મહારાજના અસાધારણ 13 લક્ષણોની વાત સ્વામીએ વણી છે. પ્રાર્થનામાળા નામનો ગ્રંથ સ્વામીએ રચ્યો છે, એમાં મહારાજને ભક્તોએ પ્રાર્થના કેમ કરવી એની સુંદર રીત શીખવાડી છે અને એનું ગુજરાતી પણ સુકાનંદ સ્વામીએ જ કરેલું છે. લોકમંગલાખ્ય નામનું શ્રી હરિકૃષ્ણ સહસ્ત્ર નામ સ્તોત્ર સ્વામીએ રચ્યું છે. વળી 5મું વિશ્વમંગલ નામનું 78 નામ સ્તોત્ર પણ સુકાનંદ સ્વામીએ સંસ્કૃતમાં રચ્યું છે. અને હવે સ્વામીશ્રીની કરેલી સંસ્કૃત ટીકાઓમાં હરિવાક્ય સુધા સિંધુ શતાનંદ સ્વામીએ જે ગ્રંથ લખ્યો કહેતા ગુજરાતી વચનામતનું જે સંસ્કૃત વચનામત કહેવાય છે એના ઉપર સેતુમાળા નામની અદ્ભુત ટીકા સુકાનંદ સ્વામીએ ગોપાલન સ્વામી નિત્યાનંદ સ્વામીની આજ્ઞાથી કરી છે. વળી શિક્ષાપત્રીની અન્વયાર્થ પ્રકાશિકા નામની ટીકા કરી છે અને સત્સંગી જીવન જેવા મહાન ગ્રંથની હેતુ નામની ટીકા સુકાનંદ સ્વામીએ રચી છે. અર્થાત સંપ્રદાયના ત્રણ મહાન ગ્રંથ વચનામૃત હરિવાક્ય સુધાસિંધુ, શિક્ષાપત્રી અને સત્સંગી જીવન આ ત્રણેય માથે સુકાનંદ સ્વામીએ અજોડ સંસ્કૃત ટીકાઓ લખી છે. એ એમની બહુ મોટી ગૌરવભરી વાત છે. ગુજરાતીમાં કહીએ તો ગુજરાતી ભાષાંતર, ગુજરાતી ટીકાઓ, ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધની સુકમુનિએ ગુજરાતી ટીકા કરી છે, નારાયણ કવચની ગુજરાતી ટીકા કરી છે, સત્સંગી જીવનસ્થ હરિગીતાની ગુજરાતી ટીકા સુકમુનિએ કરી છે, સત્સંગી જીવનમાં સત્સંગ દીપ નામનો એક અધ્યાય છે એની પણ સુકમુનિએ ગુજરાતી ટીકા કરી છે, એક ભક્તિનો અધ્યાય છે સુરતમાં ભાલચંદ્ર શેઠને ઉદ્દેશીને મહારાજે કહેલો એની પણ ગુજરાતી ટીકા સુકમુનિએ કરી છે, ધર્મામૃત જે ત્યાગીઓને ઉદ્દેશીને કહેવામાં આવેલી વાત એની પણ ટીકા સુકમુનિએ ગુજરાતીમાં કરી છે, અને ભાગવતના દસમ સ્કંધમાં રહેલા વેદ સ્તુતિના અધ્યાયની ગુજરાતીમાં ટીકા સુકમુનિએ કરેલી છે. આમ સુકમુનિની સાહિત્ય સેવાઓ સત્સંગને ઉપલબ્ધ છે. સ્વામીની પરંપરા અને ઉપસંહાર કહી દઉં છું. સ્વામીના 22 શિષ્યો પૈકી ધર્મપ્રસાદ સ્વામીના પુરાણી રુગ્નાચરણ, તેના ભક્તિવલ્લભ, તેના ભક્તિજીવન, આમ પરંપરામાં એમના લક્ષ્મણ ચૈતન્ય સ્વામી અને પાર્ષદ ચંદુ ભગત આ બે જ હાલ છે. બાકી સુકાનંદ સ્વામીનો કોઈ વંશ વેલો જણાતો નથી. આમ સુકાનંદ સ્વામીનું જીવન આપની આગળ પ્રસ્તુત કર્યું. યથા મતિ, યથા સ્મૃતિ, યથા ઉપલબ્ધ ઉપકરણોથી સ્વામીની વાત સત્સંગ સમક્ષ મૂકી અંતે આપણે સુકાનંદ સ્વામીને અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે એના જેવા સદગુણો ભગવાન આપણને સુકાનંદ સ્વામી આપણને આપે. ધન ધન સુકાનંદ સ્વામીને જેના ગુણો નો નહીં પાર, પ્રભુને કરીએ પ્રાર્થના એવા દેજો ગુણો મોરાર. હરી મરજી ના મરજીવા થઈને જીવા સદાય, અનુવૃત્તિ પાળી એમણે એ અતિ કઠણ ગણાય. દાસત્વની હતા મૂર્તિ નિર્માની ને નિષ્કામ, અતિશય શ્રદ્ધા સેવામાં જેથી રીજા ઘનશ્યામ. અતિ વિશ્વાસ મોટાનો ત્યાગ વૈરાગ્ય અપાર, આસક્તિ ક્યાંય હતી નહીં એક હરિમાં પ્યાર. વિવેક વિનય ને નમ્રતા હરિમાં સુહૃદ ભાવ, આત્મીયતા તો અપાર હતી શુદ્ધ ભક્તિ સુસ્વભાવ. નિર્દોષ બુદ્ધિ રાખીને જીવન જીવા અણી શુદ્ધ, નિર્વિઘ્ન જીવન પૂરું કર્યું આખું અતિશય વિશુદ્ધ. ચતુર ને અતિ સજાગ હતા રાજીપો ચાહતા અથા, સેવા કરવામાં કોઈ દી જણાયો નથી એને થાક. ગોપાળાનંદ સ્વામી આદિ મોટા સંતો ના ખાસ દાસ થઈને જીવા હતા રાખી અતિ વિશ્વાસ. આવા સુકાનંદ સ્વામીનું ભાવે ગાયું આખ્યાન, શ્રી હરિ ને સુખ સ્વામી તમે રાજી થા જો કહે જ્ઞાન. સુખ સ્વામી ના જેવા મને આપો ગુણો તમામ, જ્ઞાન જીવન ની ઉપરે એવા રાજે થાવો શ્યામ. ઇતિ શ્રી સુકાનંદ સ્વામીનું આખ્યાન સંપૂર્ણ. વાલા ભક્તો, આ બધી કથાઓ મને તમને જગાડે એવી છે. સુકાનંદ સ્વામીનું આખ્યાન કર્યું પણ એક લીલાચરિત્રના ગ્રંથોમાંથી નાનું એવું ચરિત્ર સુખ સ્વામીની ઉપર પ્રકાશ પાડતું ઉપલબ્ધ થયું છે. આપની આગળ હું વાંચી જાઉં છું, થોડુંક જાણવા જેવું તો છે. એક વખત ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં ઉગવણા બારના ઓરડાની વાંસરીના ખંડથી ઉતરાદા ખંડમાં મહારાજ બિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને ગુલાબના પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા અને સંધ્યાકાળનો વખત હતો. તે સમયે ભૂતથી ગંગારામ મલ આવ્યા. તે મહારાજને સાષ્ટાંગ દંડવટ કરી ચરણારવિંદમાં પડી પગે લાગ્યા અને ગોવિંદાનંદ સ્વામીનો કાગળ આપ્યો. તે કાગળમાં એમ લખ્યું હતું, જે ભુજમાં નારાયણની જોડે નરની મૂર્તિ પધરાવી છે તે ખંડિત થઈ ગઈ છે, માટે બીજી મૂર્તિ મોકલી આપવી. થઈ ગઈ છે. તે સાંભળી શ્રીજી મહારાજે સદગુરુને બોલાવ્યા અને તે સંબંધી સર્વે વાત કહી. તે વખતે સુખ સ્વામી બોલ્યા છે, આ વાસુદેવ નારાયણની મૂર્તિ છે તે બરાબર નરની મૂર્તિ જેવડી જ છે, તે લઈ જાય. કેમ જે શાસ્ત્રમાં ડોશીઓને મૂર્તિ પૂજવાની ના કહી છે, માટે જેવું બાને પૂજવા લાલજી આપો અને આ વાસુદેવ નારાયણની મૂર્તિ ભૂત લઈ જાય. તેથી સુખમુનિની તે વાત મહારાજે કબૂલ કરી. પછી ભણનારા સંતોને બોલાવ્યા, તેમાં મુખ્ય નાના આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, જોગાનંદ સ્વામી, સેવાનંદ સ્વામી આદિ 40 સંતો આવ્યા. પછી મહારાજે તે સાધુઓને આજ્ઞા કરી જે આ વાસુદેવ નારાયણની મૂર્તિને ભૂજ પહોંચાડો એમ નક્કી કરી સાધુઓ અને ભાતુ વગેરે અપાયું અને 40 સાધુને હૃદયની વિશે ચરણારવિંદ આપ્યા ભેટ્યા. પછી મહારાજે વાસુદેવ નારાયણના ઓરડામાં જઈ મૂર્તિને ગોંખમાંથી ઉતારી અને ડોળીમાં એટલે પાલખીમાં મુકાવી ને મહારાજ અક્ષરવડીમાં પધાર્યા. તે વખતે આ સર્વે વૃત્તાંત સાંભળી જીવુબા ઘણા ઉદાસ થઈ ગયા. કેમ જે એ કાયમ વાસુદેવ નારાયણની સેવા પૂજા કરતા પોતાને અતિ વાલુ સેવનીય સ્વરૂપ આજ ગઢપુરથી ભૂજ જાય છે. બીજા દિવસે પ્રભાત વખતે તે ઓરડાના બારણાથી ઉતરાદા ખંડમાં મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને સાધુઓ વાસુદેવ નારાયણની ડોળી ઉપાડી મહારાજ પાસે લાવ્યા. પછી મહારાજે આજ્ઞા કરી એટલે સાધુઓ ડોળી ઉપાડીને આવ્યા. તે પાણીવાળી ઓંકળીએ આવ્યા ને ત્યાં નાગમાલાનો કૂવો છે ને તે ખેતર અમરા ખાચરે મંદિરમાં કૃષ્ણાર્પણ કરેલ છે. તે કૂવાના ઉગમણા ગાળ ઉપર ડોળી ઉતારી પછી સાધુ નાઈ પૂજા કરી ડોળી ઉપાડવા માંડ્યા, પણ ડોળી ઉપડી નહીં. પછી જોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામીએ પાછા આવી મહારાજને વાત કરી કે ત્યાંથી ડોળી એવું પડતી નહીં તમારાથી. તે વખતે મહારાજ દાંતણ કરતા હતા. તે દાંતણ કરી કોગળા કર્યા. તે સમયે ઉત્તમ રાજા મહારાજ પાસે આવી ઘણા દિલગીર થયા ને આંખીમાં આંસુની ધારા થઈ. તે જોઈને સ્વામિનારાયણ ભગવાન ઘણા અકળાઈ ગયા. અને તે વખતે રાજબાઈ તથા લાડુબાઈ પણ તે ઓશરીમાં છેટે બેસી ઘણા દિલગીર થઈ ગયા. તેથી ઉત્તમ રાજાના મહારાજે આંખીમાંથી આંસુ લૂસ્યા ને શું દુઃખ છે એમ પૂછ્યું. તે બોલાવા લાગ્યા પણ અહીં એવું ભરાઈ ગયેલું એટલે બોલી શક્યા નહીં. તે વખતે લાડુબા બોલ્યા છે, દાદા તું રોઈ રોઈને મરી જાયશ ને તો પણ મહારાજને દયા આવશે નહીં. વળી તે જ વખતે રાજબા પણ એમ જ બોલ્યા કે રોઈ રોઈને મરી જાવ તો એમને દયા નહીં આવે. પછી કહે છે, હે મહારાજ, હે મહાપ્રભુજી, જીવુબાને મૂર્છે આવી ગઈ છે અને દેહની શુદ્ધ બુદ્ધ રહી નથી. કેમ જે તેમના આધારરૂપ એક વાસુદેવ નારાયણની મૂર્તિ હતી તે આપ લઈ ગયા. પછી ઉત્તમ રાજા પણ એમ બોલ્યા ને કહે છે, બધે ઠેકાણે મંદિર અને અમારે ઘેર મંદિર નહીં, તે અમારા એવા શા દુર્ભાગ્ય છે. દાદા ખાચરને એવું બોલાણું તારા આવું બોલ્યા. તે સાંભળી મહારાજને ઘણી દયા આવી. પછી ઉત્તમ રાજાનું મોઢું ધોયું અને હૃદય સાથે દાઈબા ને ઢોલિયા ઉપર ખેંચી લીધા. પછી મહારાજ બોલ્યા છે, આમાં અમારો વાંક નથી પણ આ સુખ સ્વામીનો વાંક છે. કેમ જે સુખ સ્વામીએ કહ્યું છે ડોશીઓને મૂર્તિ પૂજાય નહીં, તેથી અમે તે મૂર્તિ મોકલી આપી. પણ જીવુબાઈની એટલી ખેંચ છે કે તેથી વૃત્તિ દ્વારા મૂર્તિને ખેંચી છે, માટે હવે એ મૂર્તિ સાધુથી ઉપડતી નથી ને વાંકળીએ નથી ઊંચી થતી. આમ જીવુબાઈની વૃત્તિનું ઘણું જોર છે, તેથી એ મૂર્તિ તો આ પૃથ્વી રહેશે ત્યાં સુધી અહીં ગઢપુરમાં રહેશે એવું મહારાજ બોલ્યા. એમ કહી મૂર્તિ પાછી લાવવાની ભગવદાનંદ સ્વામીને તથા જોગાનંદ સ્વામીને આજ્ઞા કરી, જાઓ ન ઉપડતી હોય પાછી લાવો, પાછી લાવો એટલે ઉપડશે. અને ઉત્તમ રાજાને કોલ આપ્યો, અમે આજને આજ અહીંયા મંદિરનો પાયો નાખશું રોવામાં. એમ કહી પાયો નાખવાનું મુહૂર્ત જોવા બ્રાહ્મણને બોલાવવાનું કહ્યું. એ વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, મુહૂર્ત જોવામાં તો આ યોગી ગોપાલ સ્વામી ઘણા કુશળ છે. પછી મહારાજે સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામી બોલ્યા છે, આજ 12 ઘણું સારું મુહૂર્ત છે. પછી મહારાજે કહ્યું છે, ક્યાં મંદિર કરશું? ત્યારે જેને જેમ ભાઈશું તેમ તેમણે નોખા નોખા મત કયા. છેલ્લે શ્રી હરિએ ઉત્તમ રાજાને પૂછ્યું, ત્યારે ઉત્તમ રાજા કહે, જે દક્ષિણાદાબાદના ઓરડા છે તે પાડો ને ત્યાં મંદિર કરો તો સારું. તે વાત સાંભળી મહારાજ કે, અમે પણ એમ જ ધારેલું છે, પણ શિખરની છાયા ઘર પર પડે તે શાસ્ત્રમાં ગૃહસ્થને નડતર રૂપ કહી છે. ત્યારે ઉત્તમ રાજા બોલ્યા છે, હે મહારાજ, કોઈ જીવ દેવ ઈશ્વર કે બ્રહ્મવેતા આ મંદિર કરાવે તો તેમ સંશય કરવો, પણ
પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આપ જ મંદિર કરાવો છો માટે મારે તો એમાં કાંઈ સંશય નથી, તેથી તો સૌ ગ્રહસ્થને પણ આનંદ થાય કે કાંઈ દુઃખ ન થાય તે સાંભળી મહારાજ ઘણા પ્રસન્ન થયા. એટલામાં સાધુ વાસુદેવ નારાયણની મૂર્તિ લઈને પાછા આવ્યા. તે મૂર્તિ વાસુદેવ નારાયણના ઓરડામાં પધરાવી પાછી ત્યાં ત્યાં પધરાવી દીધી. પછી જીવુબા પાસે જઈને મહારાજે હાથ કર્યો એટલે તરત તેમની મૂર્છા ઉતરી ગઈ ને પગે લાગ્યા. ત્યારે મહારાજે તેમને કહ્યું છે, તમારા સંકલ્પો પ્રમાણે સર્વે અમે કર્યું છે, માટે વૃત્તિ પાછી વાળો અને શાંત થાવ. પછી જીવુબા કહે, મહારાજ બહુ સારું, જેમ તમારી કૃપા હશે એમ થશે. પછી મહારાજ જે જગ્યાએ બેઠા હતા ત્યાં પાછા આવ્યા ને 750 પરમહંસોને બોલાવ્યા અને આજ્ઞા કરી, જાઓ દક્ષિણાદા બારના ઓરડા પાડી નાખો. તેથી તેમણે તત્કાલ દક્ષિણાદા બારના ઓરડા પાડી નાખ્યા ને ઉગમણી કોર જ્યાં ખાતમુહૂર્ત કરવું હતું તે જગ્યાએ પાયો ગાળી તૈયાર કર્યું. પછી મહારાજે પોતે ખાતમુહૂર્ત કરી 12 પાયો નખાયો ને એમ બોલ્યા છે, આ મંદિરના પાયાની ખીલી શેષ નાગના માથા ઉપર ખોડીશ ને આ જગ્યા મહાપવિત્ર છે માટે અહીં મોટું મંદિર કરશું એમ કહ્યું. પછી મહારાજે ત્યાંથી રસોડાની મેળીના ઓટા ઉપર આવી સ્નાન કર્યું જમવા બેઠા. તે સમયે સર્વે સદગુરુઓ તથા સુખમુનિ પાસે હતા. તેથી મહારાજ ઉત્તમ રાજાને કહે છે, આ તમારા સુખ સ્વામી તે તમારી પુષ્ટિ કરવાવાળા છે એમ, આમ વાંકું આમ સીધું એમ બોલ્યા મહારાજ. પછી સુખ સ્વામી કહે, હે મહારાજ મને અમથે અમથો શા માટે બદનામ કરો છો, હું તો તમારી મરજી પ્રમાણે બોલ્યો હતો, તમારી પુષ્ટિ કરવાવાળા છે. એટલે કે આ મંદિર એમણે આવું કર્યું મચ્છું એમ, હું તો તમારી મરજી પ્રમાણે બોલ્યો હતો, છતાં મારાથી આવા ભગવદીઓનો અપરાધ થયો છે માટે હું તો આજે ઉપવાસ કરીશ. મોટી બા દુખાઈ ગયા અને બધા દુખાઈ ગયા. ત્યારે ઉત્તમ રાજા બોલ્યા છે, હે મહારાજ આ સુખ સ્વામીના પ્રતાપે જ આજ અમારે ઘેર મંદિર થયું, માટે સ્વામીએ આજ ઉપવાસ કરવો જોઈએ નહીં, અને સુખ સ્વામીના કોઈનો અમારે કોઈને કોઈ વાતે અવગુણ જ નથી. એટલામાં લાડુબા કે, હે મહારાજ સુખ સ્વામીએ તો અમારા ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે, માટે આજ તમે થાળની પ્રસાદી આપીને સુખ સ્વામીને જમાડો લાડુબા કે. પછી મહારાજે સુખ સ્વામી તથા સર્વે સદગુરુને થાળની પ્રસાદી આપી જમાડ્યા અને ઉત્તમ રાજા પણ જમ્યા. પછી લાડુબાએ મહારાજને પહેરવાનો એક સુરવા, ઉપર કાળા છેડાની પછેડી તથા અંગરખું, પાગ અને પાસે રાખવાનો દુપટ્ટો તથા કેડે બાંધવાનો દુપટ્ટો અને રૂમાલ, એટલા લુગડા મહારાજની પ્રસાદીના સુખ સ્વામીને આપ્યા લાડુબાઈ રાજી થઈ ને એક ધોત્યું, એક રૂમાલ ને એક ચાદર ઉત્તમ રાજા પાસે સુખ સ્વામીને પહેરાવ્યા લાડુબાઈ. પછી મહારાજ બોલ્યા છે, આ ઉત્તમ રાજા અને તેમની ત્રણ બહેનો ઘણા પવિત્ર જીવ છે અને તેમનો કોઈ અવગુણ લે છતાં પણ તેનો અવગુણ તેમના મનમાં રંચ માત્ર આવતો નથી, એમનો અવગુણ લેનારાનો પણ અવગુણ આ લોકોને ક્યારેય આવતો નથી, ક્યારેય કોઈનું અવળું લેતા જ નથી એમ એમ સમજીને અમે તેને ઘેર નિવાસ કરીને રહ્યા છીએ, નહીં તો અમે ગોદહન માત્ર પણ ક્યાંય રહી શકીએ નહીં એવો અમારો સ્વભાવ છે એમ. પછી લાડુબા કહે, મહારાજ આજ મંદિરનો પાયો નાખ્યો માટે સર્વે પરમહંસ તથા પાળાને વાસ્તે રસોઈ તૈયાર કરી છે ને ધર્મકુળ બ્રહ્મચારી સંન્યાસીને વાસ્તે પણ જુદી રસોઈ તૈયાર કરી છે, માટે આજ તમે પંડ્ય પીરસી તમામને જમાડો. પછી મહારાજ પંડ્ય પીરસી સૌને કંસાર જમાડતા હતા ને પછી મંદિરનું કામ તળા માર ચલાવવાની સર્વને આજ્ઞા કરી. એવી રીતે એ જગ્યાએ એક અદ્ભુત ચરિત્ર કર્યું છે. આ સુખમુનિને લગતું હતું એટલે અહીં આપ સૌને સંભળાયું છે વાલા ભક્તો. તો આમાંથી જીવન સજાગ બનાવજો, ઘણું બધું આમાંથી શીખવા જાણવા જેવું અને ચોંકી જવા જેવું ચેતી જવા જેવું છે. એટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની
જય. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી થાય અવસર, કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી.